અદભુત આપણે હરિસ્મૃતિની કથા સાંભળી. દિવ્ય દિવ્ય અદભુત ચરિત્રો મહારાજ કરતા હતા. મહારાજા પૃથ્વી પર એટલા માટે જ આવ્યા હતા કારણ કે જીવના ચિત્તની વૃત્તિ કેમે કરીને મહારાજ વિચાર્યું મારા સ્વરૂપમાં સ્થિર થાય. મહારાજ વિચાર્યું જ્ઞાની ધ્યાની બધા નહીં થઈ શકે, પણ એવા એવા ચરિત્રો કરું કે જેના માધ્યમથી જીવને સહજ યાદ રહી જાય અને જીવ મને પામી જાય. દિવ્ય ચરિત્રો કર્યા અને ભક્ત પાસે કરાવ્યા. મોટી બાન ગંગામાં બાંધે એ મહારાજ કરાવ્યો. મહારાજ કેમ કર્યો ખબર તમને? ભક્તના મહિમાની ખબર પડે. ક્યાં તો દેહના સ્વભાવ છે તમે જોજો, એથી કરીને ભક્તમાં તમને ક્યારે સંશય ન થાય. કારણ કે દેહનો સ્વભાવ ક્યારે કોકને આવી જાય અને આવું ક્યાંક થયું હોય તો એમ થાય એ તો જોયો ભગત મોટો, એ તો બાધતો હતો. મહારાજ કે બાધ્યો તે મારો ભક્ત કે મટી ગયો? બાધ્યો તોય ભગત રહ્યો, બાધ્યો તોય મુક્ત રહ્યો, બોલો. એવું મહારાજ કહેવા માગે છે. એટલા માટે અદભુત અદભુત દિવ્ય ચરિત્રો મહારાજ ભક્તો પાસે પણ કરાવતા. એવી સુંદર કથા આપણે સાંભળી. હવે વચનમાં તો આપણે સાંભળવાનું છે. સવારે ક્યાં સાંભળ્યા હતા? અરે નહોતા સાંભળ્યા, જરાક વિચારો તો કર. ચોપન ને પંચાવનમું, પંચાવનમું શું આવ્યું હતું? મેં ક્રમ બદલાવ્યો, મેં કદાચ પણ યાદ અનુસંધાન રાખ્યું ને તો મગજમાં ચોપનું ભૂમતું હોય ને, પછી ચોપન મોડે કહેવાય. તમને ખબર, આપણે નાના હતા તમારે ખબર નહીં, અવડાવડે ને તે પેલું ઉડાડે ને, કાગડો ઉડે, મોર ઉડે, પછી પાડો ઉડે તે ઉડાડે. પંચાવન બરાબર છે. ભજન સ્મરણ વર્તમાનનો એક સરખો ઠેરાવ રહેતો નથી, એનું શું કારણ છે? મારે શું બતાવ્યું? દેશકાળ ક્રિયા સંઘ, એમાં ત્રણ પ્રકાર છે, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. પણ દેશકાળ ઉત્તમને પણ ફેરવી નાખે છે એ વાત આવી. ચોપનમાં શું આવ્યું હતું? કયો રાજુભાઈ? ભાગવત ધર્મનું પોષણ કેમ થાય અને મોક્ષનો દરવાજો જીવને ઉઘાડો કેમ થાય? બે વચન મુતકાલ આપણે વાંચ્યા હતા. એમાં બીજો એક પ્રશ્ન આવ્યો, શું આવ્યો હતો? ચોપનમાં છેલ્લો પ્રશ્ન શું હતો? કોઈ કહે છે? હા, ગમે તેવા દેશકાળમાં પણ ધર્મમાંથી ચલાયમાં ન થાય શો ઉપાય છે? શું કીધું મહારાજે? કયો? નવસારી ભગત. નાના મોટા વચનમાં જેને ખટક રહે મહારાજ, એનો ધર્મ પણ દ્રઢ રહે. સરસ સત્સંગની ભર જોવાની આવી હો, બાકી કેવું પડે. આ બે હતા વરણ દિવસે તમે ઘર છોડી છોડીને અહીંયા આવ્યા, ગજબ કહેવાય. અમારે ઘનશ્યામ બન્યું હોય તેને આવી ગયા. જો મુરજભાઈ આવ્યા, મને અમેરિકાથી કહે સ્વામી કંઈક ભૂલ્યો જ કહેજો. મારે અમેરિકા કર્યા જાય, અહીંયા નથી આવતા અમદાવાદથી, તો અમેરિકા કેમ કહેવી કહોજી? આજ ભૂલ ઘનશ્યામ, આથી કઈ મોટી ભૂલ કહોજી. સ્વામી વાત મેં કેવું લખ્યું? સ્વામી કહે ઘર હળગાવી નાખીને પણ આ સત્સંગ કર્યા જેવો. શું લખ્યું છે? ઘર હળગાવીને પણ આ સત્સંગ કર્યા જેવો છે, કડવો લીમડો પીન પણ આ સત્સંગ કર્યા જેવો છે. તમને એમ ન લાગ્યું? તમને એમ ન લાગ્યું? આ સભામાં બેઠેલા બધાને કહું છું, તમે બધા પાડશો તો પોર પાછા છોથે દાડે આવશો, તોય પાછા પોર, હું પોરની મહેનત કરું છું. વણ તો આવ્યા છોથે દાડે. હજી મને એમ લાગે છે કે જેમ છે ભૂખ નથી જાગી. ભૂખ માણસ લાગે ને, ભૂખ લાગે ને ત્યારે એ ઘેરે એમ કે ખાવા આપો તો રસોઈ રસોઈની કાંઈ જ ઉતાવળ નથી, જે હોય આપી દે. કકડીને ભૂખ લાગી હોય તો જે હોય ખાઈ લે. એમ કલ્યાણની ખરેખરી ભૂખ લાગી હોય ને તો વ્યવહાર તો ગમે એમ કરીને ગોટો વાળીને શિબિર પહેલાં પૂરા કરી દે, નહીં તો વ્યવહાર ખૂટે એમ જ ક્યાં છે કહો? ઓચિંતા આપણે જવાનું થાય તે દાડે વ્યવહારનું શું થાય? હે, સાચું ખોટું સમજાય છે કે નથી સમજાવતું? ખાલી સંભળાય છે. જો સમજાવતું હશે ને તો પોર શિબિરમાં હું અનુસંધાન રાખીશ, તમે ભૂલો કે ન ભૂલો, હું નહીં ભૂલું. હા ભાઈ, હમણાં બે મહિના પછી લો આવું હોય લો, હમણાં ફેબ્રુઆરીમાં છે ભાવનગરમાં. હવે એવું બોલ્યા જેવું નથી આવી દીધું કંઈ, વર્ષમાં ચાર રાખવાની છે, ત્રણ ત્રણ મહિને આવી બોલો. અને કોઈ પ્રાંતનો એમ ન કે મારે આઘું પીડ્યું એમ, અહીંયા છે ભાવનગર, સુરત, માણાવદર. લ્યો, તમારો ભગવાન ભજવો હોય, બાકી બાના કાઢો હોય તો ખૂટે એમ નથી. મોરજભાઈ કેજો, કદાચ કામ હોય તો બે દી ન આવો તો હાલશે, બે દી પછી આવજો, ફોન કરો કરી દેજો. હો ઘનશ્યામભાઈ, બસ એને કે હું આવી ગયો છું, એક ગદી જાહે નહીં કદાચ. હવે શેનું વચન વાંચવાનું છે? કેટલામું? છપ્પનમું. હું તો કહું આ ભર જોવાની કહેવાય સત્સંગની, કહો ને તે તું ભાથે હાલતા થાય, મૂકોને પડો જાણે આવ્યા હારા નહીં મોડા મોડા તોય, અને ભર સભા ઘસકાવે તે ભર જોવાની કહેવાય ને. સિજમારના સમકાલીન સમયમાં કહી શકાતું તું ને, એવો સમય ફરીવાર અત્યારે આવ્યો છે કે સભામાં ગમે ને કહી શકાય. વચ્ચે તો બહુ હાચવવા પડ્યા, બહુ હાચવવા પડ્યા, અમને ખબર છે ને, જેતપુર હતા ત્યારે. હવે એને હાટું સ્પેશિયલ રોટલા સાધન કરી દેવા પડે, બીજા રોટલી જમે એને રોટલા કરી દેવા પડે. બધા હાટું ગમી હોય પણ એને હાટું શાકનું સ્પેશિયલ મંગાવવું પડે. બોલો, હા રીંગણાનું જો કોક બોલ્યું, રીંગણા અનુભવી અનુભવી બોલે ને, એ પણ રીંગણાવાળા, એ રીંગણાવાળા બાજુ રોટલાવાળા બધા અહીંયા કોઈ એન્ટ્રી નથી કરતા, એ બધા બારો ભાઈ બાયપાસ કરી ગયા. અને વાત ત્યાં પાસે અટકે, એ આવે ત્યારે પેશર રીંગણાન શાક કરી દેવું પડે, બાજરો રોટલો કરી દેવો પડે, માખણ અગાઉથી ફોન કર્યો, માખણ રાખી મૂકજો એટલે રોટલા પછી માખણ નાખવું પડે, અને પાછા કપાળો જો ને તો વિધવા જેવા સમજાય છે તમને. ના, ભગવાનનો ભગત જ કરી સેવા, વાંધો નહીં, પણ એની સેવા કરીને શું લેવાનું કહો? એટલે એ ન હાલે, એ બાયપાસ ન કર્યો તો કરાવી દેતા આપણે, સારું થયું સમજીને કરી ગયા. કારણ કે મોક્ષનો પથ છે આકા, માન્યો ને પાન્યો ધન્યનો સત્સંગ છે, કેમ લાગે છે તમને? હે, આ તો જીવન અહમ કરીને મારને પામવા માટે થપાયેલો સત્સંગ છે. અને એટલા માટે શ્રીજી મહારાજે આ બ્રહ્માંડમાં જરાય ચલાવી નથી લીધું મહારાજે, જરાય નો જરાય કે મારે એમ લાગ્યું કે આને માનનો કોટો ફૂટ્યો. અરે ગ્રહસ્થો સાધુ હોય તો મારે ન રહે દે, બોલો નિરુકલ્પાનંદ ને વગેરે વગેરે હતા, મારે કે આ રે માનની મૂર્તિ તમે જોઈશ કે નહીં? તો કેવડા મોટા વિદ્વાન, મારે એનો વિચાર કર્યો કે આવડો મોટો વિદ્વાન જતો રહેશે, હું થાય કેવડા વિદ્વાન. સંપ્રદાયમાં અનેક વિદ્વાનોમાં ત્રણ મુખ્ય વિદ્વાન હતા, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને ત્રીજા નિરુકલ્પાનંદ સ્વામી, ત્રણ મુખ્ય વિદ્વાનો. એવડા મોટા વિદ્વાન તોય પણ હાલ્યા ગયા મહારાજે એમ એનો કીધું પાછા વળો. બોલો, તમે કીડી શીખી એટલે પ્રેમ શીખી કરતા ચડિયાતો ગાયક, એના કરતા ચડિયાતા ગાયક, પણ અહંકારી મહારાજે ચલાવી ન લીધું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, એક તો આ માનની હે, અને તમે ગાવા નથી દેતા, જરાક એની પાસે ગવડાવો ને કે, ને તો ખોટું લાગશે. બહુ મુક્તાનંદ સ્વામી કીધું એટલે મહારાજ કે હારો આજ ગાઓ. અને ઓલે આમ વટક વાળવા હતું, જેટલા રાગ આવડતા હતા ને એટલા રાગ ને સરગમ બધું ગાય, બધું અંદર એન્ટ્રી કરીને પછી ગાયું. અને મનમાં એમ થયું કે હમણાં મહારાજ કે સાભાય સાભાય સાભાય, મારે કે ઓહો આ તો મારા મળદાર નો અવાજ હોવા છે આનો, અને ત્યાં વ્યથા. અને ત્યારે ભક્તો ખરેખરા સંપ્રદાયના પાયા પાતાળ સુધી ઊંડા પેઠા, કારણ કે 500માં બે અહંકારી વ્યક્તિ હોય ને તો 498ને હક લેવા દે નહીં, એટલા માટે મહારાજે કાંટો જ કાઢી નાખ્યો. એટલે આ સંપ્રદાયની અંદર ભક્તો, એ તમે જો સંપ્રદાયની એ પોઝિશન જ્યારે નિર્માણ થઈને ત્યારે સંપ્રદાયની પોઝિશન માની જ્યારે માની પોષાવા માંડ્યા ત્યારે સંપ્રદાય ક્યાં જઈને ઉભો રહી ગયો કહો? તમે આમ 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 વ્યાપક દ્રષ્ટિ ફેરવશો ને તો સત્સંગના બહુ મોટેરા છે, બહુ મોટેરા છે, બહુ મોટેરા છે. જેટલા મોટેરા નામ તમે આમ લખી લેજો, આજથી 15-20 વર્ષ પહેલાં મોટેરાના લિસ્ટ હતા, એક એક કપાળમાં તે લોકો નોંધ કરતા, તમે જોજો. તમે મોટેરો કહેવાય, આ તો સત્સંગના બહુ મોટેરા, મોટા ખરા છે એમ રૂપિયા આપવા, એટલે રૂપિયા ત્યાં સંપ્રદાય મોટપ છે. હે મહારાજ, કે અમારા સંપ્રદાયમાં તો વડતાલના ત્રીજા કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિથી મોટપ છે એમ. અને પછી તમારામાં એવું થયું, અમારામાં એવું થયું. મોટા કોણ ખબર? મોટા મહંત. અને એમાં પછી તમે જુઓ, તપાસી જાજો શું કેવું. મોટા મોટા તમે મહંતો જુઓ, મોટા મોટા શું કે ચેરમેનો જુઓ, એ બધાને છે ને આરતી ટાઈમે ઠાકોરજીને દર્શન કરવાનો ટાઈમ ન મળે. બોલો મહંતોને, અને એને મોટા કર્યા, એને આપણે મોટા કર્યા, પછી પોઝિશન નિશ થાય ને. સીજી મહારાજ મોટા કર્યા, કોને કર્યા? મારે કે ધોલેરન મહંત કોને આપશું? નિષ્કોળાનંદ સ્વામીને. એ કે મહારાજ મારે નહીં જ જોતો, મહારાજ કે તો અદભુતાનંદ સ્વામીને. અદભુતાનંદ સ્વામી બોલાય કર્યા. બોલો, ત્રણ ફેરા ફરતા ભાગ્યા, એને મોટા કર્યા. જુનાગઢમાં એમ કે એક ક્ષણ મારીની મૂર્તિ બોલાય માથાનું તાળવું ફાટી જાય, એ ગુણાતીતાનંદ સ્વામી મોટા કર્યા. અરે પોતે રાજીપુર સંસારને ઠોકરાવી, સંન્યાસી બિના સંન્યાસપણાને ઠોકરાવી અને ભગવાન સ્વામિનારાયણના સાધુ થયા. અમદાવાદના મહંત કોને કરશું? મહારાજ કે આનંદાનંદ સ્વામીને. તમે એક એક તમે જોવો તો ખરા. અરે જરાક સાધુને માટે દૂધ ઘી કામનો લાગ્યું અને સંસારમાંથી હાલી નીકળ્યા. મહારાજ કે વડતાલના મોટેરા કોને કરશું? અક્ષરાનંદ સ્વામીને. તઈ ત્યાં મજા આવે, સમજાવડું. તઈ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની હેલીઓ ચડે. અને ભક્તો, હું તો એમ કહું છું, આપણે આખું જીવન તમારે અમારે બધાને વાત છે, એવું જ જીવન જીવવું છે કે બસ મહારાજ કેમે કરીને રાજી થાય, કેમે કરીને મહારાજ સુધી પહોંચાય, એ જ અનુસંધાન રાખીને જીવવું છે. મહારાજ કેમે કરી રાજી થાય તો બહુ હરખું રહેશે. આ વાતને આપણે ચૂકશું તો ફેર પડશે. એટલે મારાના સમકાલીન સમયમાં ઘા કરીને કહી શકાતું હતું, એ સમય ફરીવાર આ સંપ્રદાયમાં આવ્યો કે ઘા કરીને કહી શકાય, હરિભગતને ગમે એટલું વઢી શકાય. અને સામેથી હરિભગત કે વઢજો, અને વઢ્યા પછી પણ પાછો ગુણ લે, પોતાની ભૂલ હોય તો સ્વીકાર કરે, ફરીવાર ભૂલ નહીં થવા દઉં. ત્યારે ભક્તો સંપ્રદાયની જુવાની આવે, જુવાની આવે. આવજો મહારાજા વચનામૃતમાં શું કહે છે. કેટલામું છે? 56મું. સ્વામિનારાયણ રે, સ્વામિનારાયણ રે. સભા યાદ રાખજો. સંવંત 1876 ના મહાવદે દ્વાદશી ની દિવસ સાંજે સમય શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. થોડો ખેસ પહેર્યો હતો, જરિયાન કસુંબલ રેટો ઓઢ્યો હતો, માથે ફરતા છેડાની કસુંબી રેટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. નારાયણ ધૂન કરીને મુનિ જાંજ મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. કોઈને કહેવીશ? કોઈને સભા કહેવીશ? ને તો હું પછી આગળ વધું. કયો કમાણ સાહેબ? લ્યો બરાબર છે. હાલો કેમ નથી બરાબર? રઘુભાઈ કે મહાવદી બારસ નહોતી તે શું હતું? હે દ્વાદશી તેમ? હા એ સાચું, બારસ નહોતી, દ્વાદશી તેમ ખોટું બોલ્યા. આ કેવું થયું ખબર? મહારાજ એકવાર ગઢપુર અક્ષ ઓરડીમાંથી આમ બહાર જતા હતા. એમાં સાતપડાનો ભગા ભગત, ખરા ભગવાનના ભગત, એ ગાર્યું ઓલું કરતા હતા, લીપતા હતા ને એને ઓલું પછી ગારા ગારાવાળા હાથ હતા ને મારે નીકળ્યા તો દોડીને મારે પગ પગ લીધા એમનો વો. એમાં બધા મુક્તાંશ વગેરે જોઈ ગયા. એ કે સુરાખાચો તો બોલો કાધું ને, એ ભગલા મારાના ચરણારવિંદ મૂક, મારાના ચરણારવિંદ મૂક. તો મૂકે નહીં કોઈ રીતે. મુક્તાંશ સ્વામીએ કીધું, ઘણું કીધું, ભગા ભગત મારાના ચરણારવિંદ મૂકો, ચરણ તો મું ન મૂક્યા. પછી સુરાખાચર કે ભગલા મારના ટાંટિયા મૂકીને કે? તો કે એમ કહો ને ટોંટિયા કે એટલે ચરણારવિંદ થતા છે. દ્વાદશી કે બારસ કે લગભગ બે આમ નજીક નજીક થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે કીર્તન રાખો અને ઘડીક પ્રશ્નોત્તર કરીએ. એમ કહીને વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો હું પ્રશ્ન પૂછું છું. જે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં ચાર પ્રકારના ભક્ત કયા છે તેમાં જ્ઞાનીને અધિક કયો છે? અને ચારે ને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે, માટે જ્ઞાનીથી કેવી રીતે વિશેષ છે? શું કીધું? ગીતામાં ચાર પ્રકારના ભક્તમાં જ્ઞાનીને શ્રેષ્ઠ કીધો છે. નિશ્ચય તો ચારે સરખો છે, શા માટે જ્ઞાની શ્રેષ્ઠ છે? ચાર પ્રકારના ભક્તની વાત આપણે કરી હતી, તો ફરી વાર કરશું. હુકામ કરશું, તમારે ડિલીટ થઈ ગયું છે એટલે ફરી વાર કહેવા માં કઈ વાંધો નથી. કેટલા ની યાદ રહ્યું ચાર પ્રકારના ભક્તિ? કે હાલો તો કયો દર્શન લ્યો, ઉભો થઈને કેતો, આરતુ અર્થાર્થી જિજ્ઞાસુ અને જ્ઞાની, ચાર ભક્ત છે. એ ચારનું આપણે વિવેચન થોડુંક કર્યું હતું ને. આર્ત કોને કહેવાય? આર્થ જગતમાં છે ને, જોકે આર્તો એટલે દુઃખી, પણ જગતની દ્રષ્ટિએ દુઃખી એટલે રૂપિયા નથી, બૈરું કયા નથી, છોકરા ડાયા નથી, અથવા તો ઠામુકા નથી, અને ભગવાનને પ્રાર્થના કરતો એને આર્ત કહેવાય. પણ મહારાજ એવા ભક્તની વાત જ અહીં કરવા નથી માગતા, યાદ રાખજો. આર્ત ખરો, દુઃખી ખરો, ભગવાનનું ભજન કરે દુઃખી ખરો, ઓલો દુઃખી ભગવાનની માનતા કરીને ભજન કરે, પણ મહારાજ એવા ભક્તને લેવા નથી માગતા, કારણ કે નિશ્ચય પૂર્ણ છે એટલે એમાં આવે રહ્યો હોય નહીં. પણ આર્ત એટલે જન્મ મરણના દુઃખથી દુઃખી બનેલો, એમાંથી બહાર નીકળવા માટે ભગવાનને પ્રાર્થના કરતો ભક્ત, એને કહેવાય આર્ત. એટલે મોક્ષને માટે કરતો પ્રાર્થના એને કહેવાય આર્ત. આર્તુ દુઃખી, જન્મ મરણના ફનથી દુઃખી. જોકે આમ ભગત તો હારો જ કહેવાય, પણ જ્ઞાનીની દ્રષ્ટિએ કચાશ છે, કારણ કે એની જે માંગણી છે એ સ્વસુખને માટે, વાત એટલી જ રહી, એની જે માંગણી છે સ્વસુખને માટે માંગણી છે. જ્યારે જ્ઞાનીની પ્રત્યેક ક્રિયા મારો મહારાજ મારા દ્વારા કેમ રાજી થાય, એ જ અનુસંધાન માટે જ્ઞાની ચડિયાતો થઈ જાય છે. આર્ત છે એ પોતાના સ્વસુખને માટે ભગવાનને પ્રાર્થના કરે છે, માટે કનિષ્ઠ મળ્યો આર્ત. પછી જિજ્ઞાસુ, જિજ્ઞાસુ કોને કહેવાય? જિજ્ઞાસુ કાંઈક જાણવાની ઈચ્છાવાળો. જગત દ્રષ્ટિએ બીજું તું જગતને બધું જાણવું હોય એને જિજ્ઞાસુ જ કહેવાય. બહુ જિજ્ઞાસુ છે, જગતની વાત થાય તો એમ કાન માંડે, અને એ વાત આખી દુનિયા માટા જ મારે કહો. ઓટે બેઠા ને કાંઈક વાત થાય તો તો એમ કાન માંડે, બોલો ન સાંભળતા છેલ્લી બાઈક પેલું મીટર ખીચામાં નાખીને બહાર કાઢીને આમ ચડાવી દે. હા, એવા તો ઘણા બધા છે, પણ અહીંયા જે જિજ્ઞાસુ છે એ જિજ્ઞાસુ કંઈક અલગ છે. ભગવાનનું ધામ કેવું હશે, ત્યાં સુખ કેવું હશે, વગેરે વગેરે જાણવાની ઈચ્છા રાખનારો જિજ્ઞાસુ. પણ જ્ઞાની એના કરતાં શ્રેષ્ઠ. મારે એ જાણવું જ નહીં ત્યાં શું છે એમ, બસ મારે જાણવા તો મળી ગયા છે, હવે મારે બીજું કાંઈ જાણવું રહેતું નથી. માટે જિજ્ઞાસુ કરતાં જ્ઞાની શ્રેષ્ઠ છે, કારણ કે જાણવાની ઈચ્છાઓ કામ રાખે માણસ, જોતું એ વસ્તુ જાણવાની ઈચ્છા રાખે ને. અમુક જો ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ઇંગ્લેન્ડ, અલગ અલગ જે ગમે ભણવા જાઓ, એટલે પછી કોકને પૂછે આમાં કયા દેશમાં જાવું મારે, ઓસ્ટ્રેલિયા ભણવા જાઓ, ઇંગ્લેન્ડ જાઓ, ન્યૂઝીલેન્ડ જાઓ, અમેરિકા જાઓ, ક્યાં જાઓ? હોગામ ઈચ્છા રાખે જાણવાની ક્યાં સારું છે, સમજાય છે તમને, ક્યાં સારું ન્યા જાઓ એમ. તો ભક્તિ હુકામ જાણવાની ઈચ્છા રાખે છે ન્યા કેવું સારું છે, એટલે જાણવાની ઈચ્છા છે. એટલે એનો મતલબ એવો થયો કંઈક એમાં સ્વસુખની અપેક્ષા છે, માટે જ્ઞાની કરતા એ લો લેવલમાં રહ્યો. ત્રીજો કયો આવ્યો? અર્થાર્થી. અર્થને અર્થે, અર્થને અર્થે જે ભગવાનનું ભજન કરે સામાન્ય જીવાત્મા, અર્થ એટલે ધન સંપત્તિ, એના માટે દાખલો કરતો શું કહેવાય? અર્થ. એને માટે ભજન કરે કે મારે જ કીધું છે ને, એના જો આશ્રિત થાય તો અન્નવસ્ત્ર આશ્રય કરીને સુખી થાય, માટે હાલો સ્વામિનારાયણ આશ્રિત થઈ જાય. એ સામાન્ય લો લેવલની વાત છે. પણ અહીંયા જે અર્થને અર્થે છે એ ધામમાં જવાને માટે, સમજાય, ધામ માટે, ભગવાન સરખા રૂપને માટે, ભગવાનના લોકમાં જવા માટે, ભગવાન જેવા ઐશ્વર્યને પામવા માટે જે દાખલો કરતો હોય એને અર્થાર્થી કહેવાય. મહારાજ કે આ માયિક જગતમાં તો એનું મને નહીં માનતું, માયિકમાં ઈચ્છા નથી રાખતો. અરે મહારાજ બીજો લોક આપે તો ઈચ્છતો નથી, પણ ત્યાંની ઈચ્છા રાખે છે, માટે જ્ઞાની કરતા લો લેવલમાં રહ્યો. મહારાજ કેટલો સરસ પ્રશ્ન, શા માટે જ્ઞાનીને શ્રેષ્ઠ કીધો? તો કે ત્રણ જે છે એ પોતે કંઈક અપેક્ષા રાખે છે, જ્યારે ચોથો જ્ઞાની છે અપેક્ષા એ કોઈ પ્રકારની અપેક્ષા નથી, માટે જ્ઞાની શ્રેષ્ઠ છે. એ પ્રશ્ન ઉત્તર મુનિ કરવા માંડ્યા પણ થયો નહીં. પછીજી મહારાજ બોલ્યા, જે જ્ઞાની છે તો બ્રહ્મ સ્વરૂપ વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે, માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કાંઈ કામના રહેતી નથી, કોઈ ઈચ્છા એને રહેતી નથી. અને બીજા જે ત્રણ પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે, તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી, તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે, તે માટે જ્ઞાનીની બરોબર થતા નથી. નિશ્ચય છે, જો નિશ્ચય છે, પણ યથાર્થ મહિમાને નિશ્ચય તો આ ભગવાન છે એમ આ પડી ગયા એટલે નિશ્ચય થઈ ગયો, પણ એ ભગવાન કેવા છે ત્યાં સુધી પહોંચ્યા? આ ભગવાન છે પણ એ ભગવાન કે આ ભગવાન છે ત્યાં સુધી પહોંચ્યા છે. જ્ઞાનીને ત્રણ પ્રકારમાં ભેદી છે, ઓલા ત્રણ આ ભગવાન છે ત્યાં સુધી પહોંચ્યા છે. જ્ઞાની આ ભગવાન છે ત્યાં સુધી પહોંચ્યો છે, અને સાથે એની અંદર એક પ્લસ પોઈન્ટ છે, એ કેવા છે ત્યાં સુધી પહોંચ્યો છે. આ ભગવાન તો છે જ, પણ કેવા છે? અનંત કરોડો બ્રહ્માંડો જેના રોમની અંદર ઉડતા ફરે. ના ના, ખોટું બોલાઈ ગયું, હું કહું એવડા નથી, એવડા એવડા નથી, કારણ કે મહારાજ ના પાડે. મધ્યના 42માં મહારાજ કે, મારે પ્રશ્ન કર્યો, મહારાજ તમારે એક એક રોમમાં અનંત કરોડો બ્રહ્માંડ ઉડતા ફરે વાત સાચી મહારાજ કે ખોટી? મહારાજ કે, મહારાજ મોટા મોટા સંતો મહંતો શાસ્ત્રકારો કે મારે એની દ્રષ્ટિ કોઈ પડી નથી, સાંભળો, અમારે એક એક રોમમાં અનંત કરોડો બ્રહ્માંડ ઉડતા નથી ફરતા, પણ એ તો અક્ષરના એક એક રોમમાં અનંત કરોડો બ્રહ્માંડ ઉડતા ફરે, અમે તો એના થકીને પર છે. અક્ષર પર પુરુષોત્તમ જે તેણે ધર્યું મનુષ્યનું દેહ. આ ભગવાન તો છે પણ એ કેવા છે ત્યાં જ્ઞાની દ્રષ્ટિ પડે છે, કે અક્ષરના એક એક રોમમાં અનંત કરોડો બ્રહ્માંડ ઉડતા ફરે, એના થકીને પર જે મૂર્તિ પોતે મને પ્રગટ મળે છે. તો હવે બીજી અપેક્ષા શું રાખવું? એટલે એને અપેક્ષા રહેતી ને, ત્રણ અપેક્ષા સહિત છે, માટે લો લેવલમાં ગયા, અને જ્ઞાની અપેક્ષા થકી પર ઉઠ્યો છે, માટે શ્રેષ્ઠ છે. આપણે ભક્તો શિબિરો ભરી ભરીને એવું તો કરી જ નાખવું, સમજાણું કાંઈ ન જોઈ, બસ મહારાજ કાંઈ ન જોઈ. હું તો કહું ધામે કોઈ સંકલ્પ નહીં કરતા, ધામ જોઈએ મહારાજ, ધામે ન જોઈ. બસ તમે રાજી થાઓ, તમતર તમે રાજી હો ને એક વારની લાખ વાર પાછા મોકલશે ને તો મંજૂર છે. આ બ્રહ્માંડમાં લાખ વાર પાછા મોકલો, પણ તમે રાજી થકા મોકલો, એ બસ. અહીંયા મોકલો તોય ભલે, તમે ક્યાંક પ્રગટ થયા ન્યા લઈ જાઓ તોય ભલે, તમારી ઈચ્છા ધામમાં રાખો તો અમને કઈ ધામને વિરોધ નથી, હો પાછો જોજો, તમારી ઈચ્છા રાખો તો કઈ વાંધો નથી, અને તમારી ઈચ્છા હોય ને કદાચ નરકમાં નાખો તો મંજૂર છે. ન્યા પડ્યા પડ્યા કે સ્વામિનારાયણ સર્વોપરી છે, સ્વામિનારાયણ સર્વોપરી છે. જ્ઞાની ભક્ત બસ એક જ અપેક્ષા રાખે, મારો પ્રિયતમ કેમ રાજી થાય, મારો પીવડો જો હસીન બુલાય રે તો સર્વે આભૂષણ મારે ડેરો રે, એ જ્ઞાની. માટે મહારાજ કે ત્રણની અપેક્ષા એ જ્ઞાની એ શ્રેષ્ઠ છે. તે સારું, ભગવાનના ભક્તને ભગવાનના બીજા કોઈ જાતની કામના રહે મોટી ખોટ છે, અને જેને કોઈ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્યવાનો હોય. હવે મારે જરાક આમ ટન મારે છો, પહેલાં મારે શું બતાવી દીધું, કોઈ જગ્યાએ પ્રીતિનો એ શ્રેષ્ઠ છે. હવે મારા શું કહે, જોજો સાંભળજો, ગુણ કેવા હોય, તીવ્ર વૈરાગ્યવાન હોય, અને જો તે વૈરાગ્યને યોગે અહંકારયુક્ત વર્તે તો એ પણ એને વિશે મોટી ખોટ છે. આપણે આ હું કથાનો પ્રારંભ હતો, ન્યા આવી ગયા મહારાજ, જો આપણે કથાનો પ્રારંભ કર્યો ને, મને ન્યા ગયા, વૈરાગ્યુક્ત વર્તે પણ મહારાજ કે એની અંદર જો અહંકાર આવે તો ગમે એટલો વૈરાગ્ય તો પણ ભક્તની અંદર એ ખોટ છે. અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય, અથવા ભગવાન વિશે દ્રઢ ભક્તિનું બળ હોય, અને તેના માન્ય યોગ કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહીં અથવા તેની આગળ દિન વચન બોલાય નહીં તો એ પણ એને વિશે મોટી ખોટ છે. આત્મજ્ઞાન હોય, ભક્તિનું બળ હોય, વૈરાગ્ય હોય, અને આ બધું છે એ ખબર ક્યારે પડે? તો કે ભગવાનના ભક્તની પાસે ઝુકાય નહીં, સમજાણું, ભગવાનના ભક્તની પાસે ઝુકાય નહીં, ત્યારે સમજવું કે અહંકાર હક લેવા દેતો નથી, માન હક લેવા દેતું નથી. એનો જ ભક્ત હોય. તમે જો કોકને અરે જરાક અબોલા થયા હોય પછી આમ ખેંચતો હોય, હું આમ ક્યાંનો ઝૂકું એમ, પણ એનો એ વ્યક્તિ એ વાતમાં જો બહાર નીકળી જાય હું શાનો ઝૂકું, અહંકારમાં જ બહાર નીકળી જાય તો પગમાં મળે પડવા. કારણ કે એને એમ આ વાકો કોણ નથી વળવા દેતો તો અહંકાર. મહારાજ કે અહંકાર જ્યાં સુધી હોય ત્યાં સુધી આવા બધા ને તો ગુણ બધા શ્રેષ્ઠ છો, એક એક ગુણ વૈરાગ્ય જેવી તેવી વાત છે. અરે સ્વામી કે જેવા તને અંદર તો વૈરાગ્યની વાતે ન કરવી, મોટે ભાગી આવી મળે જેને બૃહદ વૈરાગ, બહુ મોટા ભાગ હોય એની અંદર વૈરાગ આવે, સમજાય છે, એમને વૈરાગ આવે નહીં. પણ યાદ રાખજો વૈરાગ આવ્યો બહુ મોટા ભાગે કરીને વૈરાગ આવ્યો, બે સાવધાનીનો અહંકાર પ્રવેશ કરી ગયો એટલે વૈરાગનું સુખ લેવા દીધું, નહીંતર વૈરાગનું સુખ આવવું જોઈએ. શું આવવું જોઈએ? વૈરાગનું સુખ આવો. કારણ કે જીવ દુઃખી ક્યાં સુધી હોય? વિષયમાં રાગ છે ત્યાં સુધી. વૈરાગ તો માં સુખ કરતલ છે, પણ વૈરાગ આવ્યા પછી જો અહંકાર પ્રવેશ કરે તો સુખ લેવા દે નહીં. નતર હું સાધુ માત્ર સુખી જ હોવો જોઈએ, હોવો જોઈએ કે ન હોવો જોઈએ? કારણ કે વૈરાગ્ય છે. હુકમ દુઃખી થયા, હુકમ દુઃખી થયા તો અહંકારે પ્રવેશ કરાયો. એમાં સામાન્ય સાધુ સમજ્યા, પણ માનો વૈરાગ્યવાન ધર્મ જ્ઞાન વૈરાગ્યુક્ત ભક્તિયુક્ત સાધુ એ તો અખંડ આઠું જામ મોજમાં જ રહેવો જોઈએ, એક ક્ષણ એની શોકમાં ન જાય. હુકમ. કારણ કે એની અંદર તમામ દિવ્ય ગુણો છે. હવે જો શોકમાં રહે તો અહંકાર એન્ટ્રી કરે તો શોક થાય, ન તો આઠું જામ એ મોજમાં રહી શકે. મહારાજ કે એ પણ વૈરાગ આત્મજ્ઞાન ભક્તિ આટલા શ્રેષ્ઠ ગુણો પછી આટલું ખાલી એન્ટ્રી કરે તો દુઃખી થઈ જાય, એની અંદર ખોટ છે. જેમ કઢિયલ દૂધ હોય એમાં કાજુ ને બદામ ને પિસ્તા ને બધું નાખ્યું હોય, પણ બે ટીપા ઝેર ભળે પછી એનું દૂધ કહેવાય બધું ઝેર. એમ ભગવાનના ભક્તો આપણને મહારાજ ઓળખાણા છે, કાંઈ નાની સૂની ઓળખાણ નથી થયો, આપણને કાંઈ નાની જૂની ઓળખાણ થઈ નથી. એવડા મોટા ભગવાન મળ્યા પછી જગતમાં લલચાવાય જવાય છે, એનું કારણ અહંકાર અંદર પ્રવેશ કરે. હારા ભગત પછી સુખ જો ન આવે તો અહંકારે પ્રવેશ કરે. બહુ સરસ વાત મહારાજ કહેજો. અને ખોટે કરીને જે હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે, ભાઈ જો અંગ વૃદ્ધિને ન પામે, કારણ કે અહંકાર આવો પછી ના અટકી જાય. મકાઈ વધ વધ ક્યાં સુધી કરે? સમરૂ ન આવે ત્યાં સુધી. બાજરો ક્યાં સુધી વધે? ડુંડું ન આવે ત્યાં સુધી. જુવાર ક્યાં સુધી વધે? લોથો ન આવે ત્યાં સુધી. એમ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ક્યાં સુધી વધે? અહંકાર ન આવે ત્યાં સુધી. જેમ સલાટ કુવો ખોદતો હોય ને જો હેઠે પાણો પોલો બોલે તો સલાટ એમ કહે છે પાણી ઘણું થશે, અને જો ઉપરથી રણકતો હોય ને માહી કાપે ત્યારે અગ્નિ જરે તો સલાટ એમ કહે છે કુવામાં પાણી થશે તો અડધા કોષનું કે પા કોષનું થશે. બરાબર સમજો. મહારાજ કે સલાટ કુવો ખોદતો હોય અને બોધો બોલે તો સલાટું કે પાણી બહુ થશે, જો આમાં રણકાટો બોલાવે તો હું કે આમાં પાણી થશે ને થશે તો અડધા કુણું પાકોષનું છે. એમ ભગવાનનો ભક્ત સાધુ હોય એને જરાક તમે કહો અને રણકાટો બોલે, સમજાય તમને, તો હમો જો આમ પાણી જાદુ થશે નહીં. બોધો બોલે હા મારી ભૂલ થઈ ગઈ, ફરી વાર ધ્યાન રાખીશ, નહીં ભૂલ થવા દો, તો અમુક આમાં પાણી બહુ થશે, આમાં પાણી બહુ થશે. રણકોટો બોલે થમો જો આમાં પાણી થશે ને થશે તો પા કોષનું કે અર્ધા કોષનું જ થશે. તેમ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેના માનમાં જે અટંટ રહે તો એ મોટો તો કહેવાય, પણ જેવું અર્ધા કોષનું પા કોષનું પાણી થયું એવો મોટો થાય. પણ જેવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એમાં નો આવે. યાદ રાખજો, હજી ધર્મ જ્ઞાન વૈરાગી ભક્તિનું માન આવે તેની અંદર મોટા ગુણ નો આવે. તો ધર્મ જ્ઞાન વૈરાગી ભક્તિ તો ગુણ હતા, ઈથી ઓલી મોટા ગુણ ક્યાં? હે, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ હતા એનું તો માન આવ્યું. મહારાજ કે માન આવે તો એની અંદર મોટા ગુણ નો આવે. બે વસ્તુ બતાવે, એક તો અભિવૃદ્ધિ ન પામે, એટલે સમજો અભિવૃદ્ધિ તો ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ અભિવૃદ્ધિ ન પામે, જ્યાં છે ત્યાં અટકી જાય. પણ એક્સ્ટ્રા પાછા મોટા ગુણ લીધા, મહારાજ કે એની અંદર મોટા ગુણ ન આવે. એ ક્યાં મોટા ગુણ છે? દાસત્વપણું, નિર્માનીપણું, એ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કરતા પણ મોટા ગુણ છે, યાદ રાખજો. આમ તમે આમ આમ તમે લૌકિક વ્યવહાર જોશો ને તો ખબર પડશે તમને. બે વ્યક્તિ છે, એક કુશાગ્ર વધારે છે, એક થોડુંક એના કરતાં લો લેવલ છે કોઈ પણ કાર્યમાં આમાં તેમાં. પણ જે લો લેવલ છે અતિશય સરળ છે અને ઓલું અટંટ છે, તો ભલે ઓલા કરતાં એ ધરાક ઓછું આવડતું હોય તોય પણ તમારી દ્રષ્ટિ સદૈવને માટે એના પર એ રાખશે, રે ને, સમજાય. એનો મતલબ શું થયો? ઓલા ગુણ કરતા પણ એની સરળતાએ એના પર વધારે રાજીપો ઠલવાયો. એટલે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કરતા પણ દાસત્વપણું જે છે, સરળતા જે છે, વિનય જે છે, વિવેક જે છે, એ શ્રેષ્ઠ ગુણો છે. મારે કે મૂળજી બ્રહ્મચારી બીજી કાંઈ ખબર પડતી નથી, હે, પણ તેમ છતાં તમને રાજી કરતા આવડે છે. કારણ કે મહારાજ જે કે મૂળજી બ્રહ્મચારી આમ તો મારા એમ, મારે કે આમ તો કે એમ. મહારાજ ખાલી એકવાર તો વડતાલ છે ને, પ્રદિક્ષણ નીચે મહારાજ બેઠા હોય અને મૂળજી બ્રહ્મચારી પ્રદિક્ષણા ફરતા, મહારાજ કે બ્રહ્મચારી પાણી લાવ, ઉપરથી ઠેકડો મારે બોલો. કેટલી બધી કયાગર વૃત્તિ છે ત્યારે મહારાજ એના પર રાજી થયા. અને કેટલા બધા સરળ છે. એકવાર મહારાજ મૂળજી બ્રહ્મચારીને કહે, આ મોજડી છે ને તમારે જાતે તેલ ઊંઘવાનું છે, બીજા કોને લગાડવા દેતો, વાંધો નહીં મારે. એમાં કોઈક ભાઈક ભગત આવી ગયા ના જા જોગ્યા જેવા, એ કે સ્વામી બ્રહ્મચારી માર મન લાભ આપો, તો કે નહીં મહારાજ ના પાડીશ, કે મારે લગાડ, તો કે ના કે મન લાભ આપો, કે તમે ઘણી ફેર લગાડતો હતો, હારો કે તું લગાડ. અને પછી એને આપી અને એ બરોબર તેલ ઊંઘતા હતા અને મારે નીકળ્યા. મારે કે બ્રહ્મચારી, હા મહારાજ, આ મોજડી કોને ઊંઘવાનું મેં કીધું મારે, મને તો આને કેમ આપીએ, મારે એને કીધું લેને આપીએ. મારે કે જાઓ વિમુખ. અને સાંભળો, આજ પછી ઘી નહીં ખાવાનું, તેલ નહીં ખાવાનું, ખાંડમાં બનતી વસ્તુ નહીં ખાવાનું, જાઓ વિમુખ. વિમુખ કરી દીધા ને તોય નિયમ પાડવાનું પાછા, કાઢી મૂક્યા બિચારાને. બોલો, છ મહિના ઘરવા ન દીધા. પછી જેતલપુરબાજી ગયેલા, હવે એમાં કેરી બહુ પાકી, ગુજરાતમાં કેરી બહુ હોય, મનમાં એમ થયું કેરી બહુ હારી છે, લાય મહારાજ પાસે લઈ જાઓ. કેરીનું મોટો ટોપલો ભરીને આવ્યો ગઢપુરની અંદર, અને મહારાજ લીમતર નીચે સભા ભરીને બેઠા હતા, ત્યાં આખો કેરીનું ટોપલો મૂક્યો. મારે કે મહારાજ કેરી લે, મહારાજ કે વેતો થતો, વેતો થતા કાઢી મૂક્યા. હવે પછી મૂળજી બ્રહ્મચારી બજાર માટા મારતા હતા, મૂળજી બ્રહ્મચારી બધા ઓળખાયા, મારીને હરહરી ફરતા હોય ને એટલે બધા ઓળખે. હવે બધા ઓળખે એટલે મૂળજી બ્રહ્મચારી ડોશી ઓળખી ગઈ, મૂળજી બ્રહ્મચારી કેમ આ બજારમાં આટા મારો, તો મહારાજ કાઢી મૂક્યો. શું કામ? તો કેરી લાવો તેટલે. એટલે કેરી લે કાઢી મૂક્યા, તો કે એની પાસે બીજું હતું કારણ બધું બતાવ્યું. એટલે આપણે એટલું જરાક મોજડી ઊંઘવા દીધી, બીજાને ઊંઘવા દીધી, એમાં કાઢી મૂક્યા કે હાલ મહારાજ પાસે આવું કે હા ડોશી તો ભૂવા ભૂવા થતી, બધાને પોગાય, ડોશી ન પોગાય, માફ કરીજો. મહારાજ હારી દેવો ડોશી મહારાજને કે, હે મહારાજ, હું નોટે ખેલાદિરાજ કે આ બિચારો બ્રહ્મચારી જેમ તમે કોમ કરે અને શેખ જેતલપુરથી પગ તોડતોડ કેરી લાવ્યો અને તોય તમે ઘરવા નહીં દેતા, માટે રાખી લો તો સાન મને. મહારાજ કે સારું ભલે આવી જાય કે. ખબર, એકવાર મહારાજ વડતાલ મોટો ઉત્સવ કરતા હતા, સમયો કરતા હતા, દેશાંતરમ પત્ર લખેલો, એમાં એક સંઘ આવતો ઝાલાવાડ સાઈડમાંથી, તો મારાના મનમાં થયું મોડું થઈ ગયું છે અને સંઘ આ પક્ષ મોડું થાય માટે પત્ર લખ્યો, એક પત્ર લખ્યો અને બે પાર્ષદ મોકલ્યો. મહારાજ કે જાઓ એ સંઘને કહો અત્યારે રાત વાસો ત્યાં ત્યાં રોકાજ, હવાર આવે. એ બે પાર્ષદ રવા ના થયા 10 મિનિટ થઈને, તો મારાના મનમાં વિચાર થયો બીજા ન્યા ક્યાં રોકાય, એના કરતા ધીમે ધીમે હાલ્યા આવશે. વળી પાછા બે પાર્ષદ મોકલ્યા, ઓલા બે જઈને ઓલા આવતા હતા, હાલ્યા આવતા તને કીધું, મહારાજ કીધું અહીંને રોકાય જાય, હવાર જવાનું છે. ઓલા બધા ગાડા બાડા છોડ્યા અને જ્યાં બેઠા ને ત્યાં ઓલા બે પાર્ષદ પહોંચી ગયા. મહારાજ કેવડાવ્યું છે, તમે ધીમે ધીમે હાલ્યા હો ત્યારે વળી ઓલા ગાડા જોડે. ત્યાં બાજુ મારે ત્રીજો સંકલ્પ થયો, મારે મનમાં વિચાર થયો કે વળી પણ રસ્તો અજાણ્યો છે, વળી ચોરબો લોકો મળે તો હેરાન થાય. ત્રીજા પાર્ષદ મંગ લાવે ને કહો હવાર આવે. વળી પાછા ઓલા પાર્ષદ ગાડા જે હાલતા કર્યા ને ત્યાં પાછા પહોંચ્યા. મારે કીધું હવાર આવ્યો છે, વળી ગાડા છોડે. એમ 4-5 ફેરી કર્યું અને મેં એક ડોશીનું મગજ ફાટી ગયો. એ તો તમારી આત્મનિષ્ઠા હો ભાઈ, હવારના પર્વ મહારાજ ગોમતીને કાંઠે સભા ભરીને બેઠા હતા અને સંઘ આવ્યો. બીજા બીજા શાંતિ થાય આવતા, નહીં તો જો રોકો બધાને પડ્યું હતું કે નહીં, બધાને ગાડા જોડવા છોડો બધું કરવું પડ્યું, પણ ડોશીનો જ મગજ ફાટી ગયો. અને મહારાજ પાસે કહે છે, હું બધી આદરી છે કે તમારી છે બીજો ભગવાન નથી એટલે શું કરીએ, નેત્ર ડોકાઈને તમારું મોઢું ન જોઈ કે. મહારાજ કે ડોશી માળી નહીં કરે છે, એમાં પણ વિવેકની વિનય છૂટતી નથી કે, બીજો ભગવાન નથી એટલે શું કરીએ. એટલે ખરેખર સરળતા જેટલા જીવની અંદર આવે એટલા જ મારા રાજી થાય. ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિ યાદ રાખજો, એનું કોઈ આભૂષણ હોય ને તો સરળતા છે. મારે સરળતા બહુ ગમે અને એટલા માટે મહારાજે મધ્યના 25મા વચનામૃતમાં એક બહુ સરસ વાત કરી. મહારાજ કે હરિભગત કોણ ખરો, 25મું મધ્યનું. મહારાજ કે હરિભગત કોણ ખરો, તો કે રોજનું લાઈન રોજનું ખાતો હોય અને પછી કદાચ સમૃદ્ધિ આવે, આખા ગામનું આખા મુલકનું રાજ્ય આવે ને એવો ને એવો સરળ રહે, અને ભગવાનને ભગવાનના સંતની પાસે દાસનો દાસ રહે એ હરિભગત ખરો. તમારે એકલા નથી કીધું, અમારું કહી દીધું. મારે કે સાધુ કોણ ખરો, તો કે જે દાડે સંસાર છોડીને ત્યાગાશ્રમ આવ્યો ને તે દાડે જેવો સરળ વર્તતો હોય. ના પાડે ને તો મળો, જ્યાં મેં મળે ને દંડોડ કરો, રાખે રાખે ના પણ દંડોડ કરો દે, એટલો સરળ વર્તતો હોય. મહારાજ કે એની અંદર ભગવાન જેવા ગુણ આવે ને તો એવો ને એવો દાસ ને સરળ રહે એ સાધુ ખરો. બે ની અંદર એ ગુણ આવે તો ઓલા ગુણ શોભે, સમજણું. આ એક ગુણ આવે તો બધા ગુણ શોભે. એટલા માટે મહારાજે લોયાના 6ઠા વચનામૃતમાં કીધું, મહારાજ એક દેહાભિમાન જો આવે, એક માન જો આવે તો બધા ગુણ એ બધા દોષરૂપ થઈ જાય છે. અને એક મહારાજ કે જો નિર્માનીપણું આવે તો બધા દોષ ગુણરૂપ થઈ જાય છે. એટલે મહારાજ અહીંયા આપણે એ જ વાત બતાવી રહ્યા છે. મહારાજ કે જો અહંકાર આવે તેની અંદર બીજા મોટા ગુણ આવી શકતા નથી. માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય, તેને જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય, તેને અભિમાને કરીને અટંડ થવું નહીં, તો એ પુરુષના હૃદયને વિશે પ્રગટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે. જો સરળ બની રહે તો પ્રગટ પ્રમાણો, પ્રગટ પ્રમાણ શ્રીકૃષ્ણ નારાયણ એટલે કોણ, મહારાજ કે આ મૂર્તિ તો જ રહે, સમજણું. મારે કે અમે તો જ એના હૃદયમાં રહીએ જો એની અંદર સરળતા આવે તો, નહીં તો મારે કે બીજાને જેવું ભલે અમને કઈ વાંધો નથી, સમજાય. બીજા શ્રીકૃષ્ણ નારાયણ હોય તમને કઈ વાંધો નહીં, પણ આ શ્રીકૃષ્ણ તો જ રહે મહારાજ કે જો એની અંદર, મારો કહેવાનો અર્થ પે સમજો તમે, બીજા રહેવો જ ભલે રહે પણ આ મૂર્તિ તો જ રહે. મધ્યન 31 પ્રમાણે, મધ્યન 31 પ્રમાણે બધાની અંદર અંતર્યામી સ્વરૂપે મહાપુરુષ રહ્યા છે, પણ ભક્ત ખરો જ્યારે થાય છે ત્યારે પોતે પુરુષોત્તમ એના હૃદય અંદર પ્રવેશ કરે છે. મધ્યન 31 પ્રમાણે. માટે મહારાજ કે સર્વે ગુણયુક્ત સરળતા આવે તો આ મૂર્તિ અંદર રહે, એને તો બીજા જેન દેવન છૂટ છે, રહે જ છે, પાપીમાં રહે, પણ અમે ન રહી, અમે તો જ રહી જો જીવનની અંદર સરળતા પ્રવેશ કરે તો જ આ પ્રગટ પ્રમાણ મૂર્તિ અંતરમાં વાસ કરીને વસે છે. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું, હે મહારાજ, જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તથા બીજા જે શુભ ગુણ તેને યોગ્ય કરીને માન આવે, તે માનને કયા ઉપાય કરીને ટાળવું? મહારાજ માન આવ્યું હોય તો ટાળવું કેમ, અહંકાર આવે તે ટાળવો કેમ? મુક્તાનંદ સ્વામી બહુ મોટી દયા કરી, આમ નથી કરી લાગતી તમને, કેમ લાગે? રોગની દવા તરત પૂછી બોલો, નહીતર ઘણી ફેરી ડોક્ટર ટ્રીટમેન્ટ કરી આપે તમને આ રોગ છે ને પછી એમ કહીને દવા તો કહીને દવા ઉપલબ્ધ નથી, લો તો શું કામનું? જો કેન્સર છે એમ કહી આપે પછી કે હવે ત્રીજા સ્ટેપમાં હવે આનો કંઈ ઇલાજ નથી, તેના કરતાં ન ખબર પડે તો સારું તું બિચારાને, સાચું ખોટું બે મહિના વધારે જીવત. પણ મહારાજે રોગ દેખાડ્યો, પણ મુક્તાનંદ સ્વામી કે મહારાજ એકલા રોગ દેખાડીને એટલે ક્યાં જતા, દવા બતાવતા જેને હાજો કરવો છે, એને અક્ષરધામમાં લઈ જવો છે. પછી મહારાજ બોલ્યા, જે ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણીને પોતે દેહ કરીને તેમને નમસ્કાર કરે તથા તેમની સેવા ચાકરી કરે, અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય. બરાબર સમજો, મહારાજ ઇલાજ બતાવ્યો છે. અત્યાર સુધી લગભગ ઘણા વચનામૃતની અંદર ઇલાજ બતાવ્યો, પણ આ વચનામૃતની અંદર સર્વોપરી ઇલાજ બતાવ્યો, એટલા માટે સર્વોપરી કહું છું. ને તે જ્યાં જ્યાં માન ટાળવાની વાત આવે ને મહારાજ કે ભગવાનનો મહાત્મ્ય સમજે તો માન ટળી જાય, ભગવાનનો મહાત્મ્ય સમજે તો માન ટળી જાય. પણ એ માન છે નહોતું, આ લૌકિક ગુણનું માન હતું, યાદ રાખો, લૌકિક ગુણનું માન હતું. એટલે હું ધનાઢ્ય છું, હું સમૃદ્ધ છું, બુદ્ધિશાળી છું, વિદ્વાન છું, વક્તા છું, મહંત છું, એવા માન હતા. એટલે એ માન આમ પહેલાં સ્ટેપવાળા કહેવાય છે. કેવા કહેવાય? એટલે મહારાજ કે ભગવાનનો મહાત્મ્ય સમજે એટલે ટળી જાય. પણ આ આ માન શેનું આવેલું છે, શેનું આવ્યું છે બોલો તો, શેનું માન આવ્યું છે? ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, સમજાય છે, ટોપ ગુણ એનું માનાયું છે. એટલે ત્રીજા સ્ટેપમાં પગ્યા કહેવા. એટલે મહારાજે ઈલાજ અલગ બતાવ્યો, સાંભળજો. પછી જ મારે બોલ્યા છે ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણીને, ભગવાનનું ન કીધું, ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણીને. એટલે કહેવાનો મતલબ મહારાજ કે, કારણ કે ભગવાનનો મહિમા સમજો એમ બહુ સરળ ન થાય તો હાલે, સમજાય. ભક્તનું મહાત્મ્ય સમજો એટલે ભગત તો ટટકારી નાખે ભલા માણા, તોય સહન કરવું પડે. એટલું બધું હવે સહન કરે તો માન ટળે, નતર હવે આ કેસ આગળ વયો ગયેલો છે. હું કામ એમ કીધું, કારણ કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વાળો માણસ છે એટલે કેટલા બધા શાસ્ત્રનું પઠન પાઠન કરનારો માણસ છે, કેટલો બધો આધ્યાત્મિક પથમાં આગળ વધેલો છે, અને જગતમાંથી ઘણો બધો વિરક્ત થયા પછી જ માન છોડ્યું નથી. એટલે આની અંદર માન વધારે ભયંકર છે. નહીંતર પ્રાથમિક અવસ્થામાં જીવાત્માને માન હોય, પણ જેમ જેમ સ્થિતિ બંધાતી જાય તેમ તેમ માન ખરતું જવું જોઈએ. પણ આટલી સ્થિતિ બંધાણા પછી માન નથી ખર્યાનો મતલબ આનું માન બહુ મજબૂત છે. એટલે હવે આ મા સીધો મારી પાસે નિર્માની થાય તો મેળ પડે એમ નથી, હવે મારા ભગતની પાસે નિર્માની કરવો પડશે. મારા ભગતની પાસે નિર્માની થાય તો જ આનું માન ટળે, નહીં તો હવે આનું માન ટળે એમ નથી. એટલા માટે મહારાજ એમ કે મારા ભક્તની આગળ જો નિર્માની થાય એનું મહાત્મ્ય જાણે, કેટલી જોરદાર. ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણીને પોતે દેહ કરીને તેમને નમસ્કાર કરે, જો કેટલા વિકલ્પ બતાવ્યા, દેહ કરીને નમસ્કાર કરે તથા તેમની સેવા ચાકરી કરે, નમસ્કારે કરે એની સેવા ચાકરી કરે. સેવા ને ચાકરી બે ફરક છે. સેવા છે ને એમાં કદાચ લેવલ ઊંચું હોય. ભગવાનના ભક્ત માટે રસોઈ બનાવી દેવી સેવા કહેવાય, પણ વાસણ ઉટકી દેવાય એ ચાકરી કહેવાય. સેવા ચાકરી કરે, નીચામ નીચી ટેલ કરી કરવાનું થાય તો નીચામ નીચી ટેલ કરે, અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે. જરા કે સંકલ્પ ઉઠે, યાદ રાખજો, હજી મહારાજ વધારે સરસ વાત ક્લિયર કરી રહ્યા છે કે દેહ કરીને તો સેવા કરે છે, ચાકરી કરે છે અને નમસ્કાર કરે છે, એટલે દેહ કરીને તો હાવ દાસ બની ગયો દેખાય છે. કોઈ બધાને એમ લાગો તો બહુ દાસ બની ગયો, બહુ દાસ બની ગયો. પણ મહારાજ કે એને પોતે અનુસંધાન રાખવું પડશે કે આ તો ત્રીજા સ્ટેપમાં પહોંચેલું કેન્સર હતું, ક્યાંય ડાઘ નથી રહી જતો ને. મહારાજ કે પોતે અનુસંધાન રાખો કે ડાઘ એટલે અંદર સંકલ્પ ઉઠે. કેવું મહારાજ બોલ્યા, જો હૈયામાં માનનો સંકલ્પ થાય, કારણ કે દેહ કેમ તો હાવ હાવ ગુલામ બની ગયો દેખાય છે. પણ મારે કે હૈયામાં જો એને માનનો સંકલ્પ ઉઠે તો તેને ઓળખે, તરત એની સામે અનુસાર ઓળખી રાખે અને વિચારનું બળ રાખે, વિચારનું બળ રાખીને ટાળી નાખે, મનમાં સંકલ્પ થઈને ટાળી નાખે તો માન ટળી જાય. તો મહારાજ કે મોક્ષનો રસ્તો એનો ક્લિયર થઈ જાય. અને અતિશય પ્રેમ લક્ષણા ભક્તિ હોય અને તે ભક્તિએ કરીને ભગવાન તેને વશ વર્તાતા હોય, અને જો તે ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે તો પણ એને અતિ ખોટ છે. આ બધી ટોપ લેવલની જ વાત છે. અતિ પ્રેમલક્ષણા ભક્તિ હોય અને ભગવાન એ ભક્તને ભક્તિએ કરીને વશ વર્તાતા હોય તોય પણ મહારાજ કે માન આવે તો ભક્તને મોટી ખોટ છે. અને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય પણ તે અભિમાન તો દેહાત્મ બુદ્ધિને જ કરાવે છે, દેહાત્મ બુદ્ધિને જ પોષણ કરે છે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકાર અભિમાન રાખવું નહીં, એ જ ભગવાનને રાજી કરેનો ઉપાય છે. અને અંતર્દૃષ્ટિવાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને મુકતા જ નથી મારા વાતને, સમજાય છે તમને, વળી વળીને લાવે, વળી વળીને, ક્યારેક ક્યારેક નો ઓલે નવા નવા વક્તા હોય ને પછી પ્રવચન આપો ને તે આમ પૂર્ણાહુતિ ઉપર લઈ વળી પાછો શરૂ કરે, આપણને એમ કે પૂર્ણ કરે વળી પાછો શરૂ કરે, એમ મહારાજ જાણે વાતને પૂરી કરી દે, વળી પાછ શરૂ કરે, વળી પાછ શરૂ કરે. એટલે એનો મતલબ એમ થાય છે કે આ સભામાં કદાચ કોઈક હશે મુમુક્ષે, પણ અહંકારને અવલંબન કરીને એના સાધનો હશે એ નિષ્ફળ જઈ રહ્યા છે. એટલા માટે મહારાજ અહીંયા વારે વારે વાત કરી રહ્યા છે, ટન મારીને મહારાજ વાત કરી રહ્યા છે. તપાસીને પોતાના હૃદય સામુ જઈએ તો જ્યારે લગારે માન આવતું હશે ત્યારે હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે. કેટલા લેવલ સુધી પહોંચેલો ભગત છે. એટલે ભક્તો એક બીજું સમજવાનું, આમાં તમારા બધાને સમજવાનું છે કે ક્યાં સુધી અહંકાર પ્રવેશ કરી શકતો છે, ક્યાં લેવલે ભગત પહોંચ્યો, તમે વિચારો ખરો ક્યાં પહોંચ્યો બોલો તો. ભગવાનની મૂર્તિ હૃદયમાં દેખાય છે, કેટલું લેવલ ઊંચું, કેટલું લેવલ. એટલે આધ્યાત્મિક પથમાં એવું લાગે બધા દોષ ટળતા 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 છેલ્લે માન ટળે, સમજાય. છેલ્લો પોઈન્ટ મનનો આવે. ઈટળ એટલે મુક્ત થઈ ગયો મધ્યના સઠ્ઠ પ્રમાણે. મહારાજ કહે ગોપાલન સ્વામીને કે ભક્ત ભગવાન અને ભગવાનના સંતની કૃપાથી યોગશિત થાય, અને યોગશિત થયા પછી ભગવાનને સંત ગૌણ પડી જાય, શું કારણ છે? ગોપાલન સ્વામી કે મહારાજ એને માન યોગનું કાંઈક માન આવ્યું. મહારાજ કે તને યોગી જ કેમ કહેવાય, પાકો યોગી કહેવાય નહીં. ગોપાલ સ્વામી બહુ પ્રકાર ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહીં. પછી મહારાજ કે કેવું સૂક્ષ્મ માન હોય તેણે મોટા મોટાને સાંખ લેવી, કે મોટા મોટા ભગવાનને કેવી રીતે રાજી કરી ગયા. મેં યોગ સિદ્ધ કર્યો, મેં કઈ મોટી ધાડ મારી. હું એટલે એનો મતલબ ભક્તો બહુ સમજાજો, આપણે માનો યોગ નથી સિદ્ધ કરતા, પણ આપણે ભગવાનનું ભજન કરતાં કરતાં કામ ક્રોધ લોભ આદિ તમામ વિરામ પામી જાય, અને ભગવાનની મૂર્તિ મન ખૂબ રહેવા લાગે, અને પછી ભગવાનના આચાર્ય મહારાજ જોઈએ, ભગવાનના ભક્તને જોઈએ, ભગવાનના સંતને જોઈએ, અને એ આવ્યા હોય જાતા હોય તો આપણને ઊભા થાય ને એમ ન થાય હાલો મળવા જઈએ, હાલો હાલો પ્રેમથી મળીએ, એમ ન થાય તો સમજવું કાંઈક મારી ભૂલ થઈ રહી છે. સમજાય? કારણ કે એમ ઊભા થઈને મળવાનું હું કામ સંકલ્પ ન થયો હતો કે ભગવાનના આચાર્ય મહારાજ હોય, લાલજી મહારાજ હોય, સંત હોય, ભક્તો એ આપણા હૃદયમાં ગૌણ થયા. શું થયું? ગૌણ થયા. એથી કરીને જ મળવા જવાનો સંકલ્પ ન થયો. તો હવે શું કરવું? તો મહારાજ કે મોટા મોટાની સાંખ લેવી, મોટા મોટાની સાંખ લેવી. તમે જોત ખરા બ્રહ્માનંદ સ્વામી કેવડા મોટા સાધુ, અને તેમ છતાં મૂળીની પ્રતિષ્ઠા કરતા હોય. ગોપાલન સ્વામીને પેલા સંતન મોકલ્યા, સ્વામીને કહો તમારે પ્રતિષ્ઠા કરવા માટે આવવું પડશે. ગોપાલન સ્વામી કે મારે હારો હારો ધોલેરાની અંદર હરિકૃષ્ણ મહારાજ પધરાવવા માટે નહીં આવી શકું. બ્રહ્માનંદ સ્વામી પોતે આવ્યા, અને ગોપાલન સ્વામીને કે સ્વામી તમારે આવવું પડશે. સ્વામી કે પણ મારથી નહીં, સ્વામી તમે ન આવો તે ન બને, કેવો મહિમા, નતર ખુલ્લી આંખી ઉર્ધ્વ રેખા દેખો. આ સ્થિતિને પામેલા મહામુનિ, પરંતુ સ્વામીને આમ કરગરે, સ્વામી તમારે આવવું પડશે, નહીં હાલે. સ્વામી કે પણ કેમ આવું, એક આરે બેના મુહૂર્ત કેમ જળવાય. સ્વામી કે સ્વામી એ બધી વ્યવસ્થા હું કરી દઉં, પણ આવવું પડશે. સ્વામી કે હું વ્યવસ્થા કરશો, બુદ્ધિ તો સ્વામીની જીતી સતાઉધાની, હો હો માણે એક આરે પ્રશ્ન પૂછે ને ક્રમબદ્ધ ઉત્તર આપે, એટલે બુદ્ધિમાં તો બ્રહ્માનંદ સ્વામી કોઈ ન આવ્યો. એટલે સ્વામીને કે સ્વામી એ બધું હું કરી દઉં, કે સ્વામી કે પણ કેમ કરશો, તો કે આપ છે ને આગલે દી આવી જાઓ, કે આ મૂળી અને મૂળી સવારે વહેલી પ્રતિષ્ઠા આપણે પતાવી નાખીએ. ધોલેરા તો આપણે 7 વાગ્યાની મૂર્તિ, ધોલેરે 9 વાગ્યા. સ્વામી કે પણ બે કલાકમાં 1.5 કલાકમાં પહોંચાડી દે. પણ સ્વામી કે ગમે એવું વાહન હોય તો ન પહોંચાય, કારણ કે પછી વાહન દોડી દોડીને કેટલું દોડે. સ્વામી કે એની ચિંતા છોડો, હું કરીશ. સ્વામી કે પણ કેમ કરશો, તો 2 કલાક ઘોડો થોડો અખંડ દોડે, કે એ તમતારે છોડો ને ચિંતા, તો કરશો કેમ? સ્વામી કે મને ખબર છે, ગમે એવા હારા બળદ હોય તો દોડી દોડે 1.5 કિલોમીટર સુધી દોડે. હું સ્વામી એવું આગલે દી ગોઠવી દે, 1.5 કિલોમીટર ગાડા ગોઠવી દઈશ, કે દોડતા દોડતા બળદ થાકે એટલે નથી ઉતરી બીજા ગાડા બેસી જવાનું, એને દોડાવવાના, એ દોડતા થાકે ત્યાં પાછી ઉતરીને ત્રીજા ગાડા બેસી જવાનું. તમને સ્વામી કલાકમાં પહોંચાડ દઉં, કે પછી કાંઈ? ગોપાલ સ્વામી રાજી થઈ ગયા. સ્વામી કે મંજૂર છે. અને સંપ્રદાય ઇતિહાસ કે ગોપાલ સ્વામી પેલા મૂળી ગયા છે અને ત્યાં પ્રતિષ્ઠા કરી, અને બ્રહ્માનંદ સ્વામીના આયોજન પ્રમાણે ગાડામાં બેસી અને મુહૂર્ત થયું ત્યાં ધોલેરે પહોંચી ગયા. કહેવાનો મતલબ આને સાચું જ્ઞાન કહેવાય. સમજાય? નતર અહંકાર ક્યાં સુધી પહોંચે, એટલે મોટા મોટાની સાંખ લેવી. મારે શું કીધું? મોટા મોટાની સાંખ લેવી, કે ગમે એટલી સ્થિતિ પહોંચ્યા પછી પણ એને ભગવાન કે ભગવાનના ભક્ત કે સંત જરાય ગૌણ થયા નથી, થવાય જોઈએ. અને જેથી થયા તેથી સમજવું કાંઈક હું દિશા ભૂલી રહ્યો છું. બહુ સરસ મહારાજ કે મારે કે અખંડ મૂર્તિ દેખાતી હોય, વિચારો તમે. અને એને જો અહંકાર અંદર પ્રવેશ કરે તો ભગવાનની મૂર્તિ છે મહારાજ કે એ કરડી દેખાવા માંડે. અને જ્યારે નિર્માનીપણે વર્તાતો છે ત્યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દ્રષ્ટિ અતિ પ્રસન્ન જાણીતી છે. માટે ભગવાનનો ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પ્રકારનું માન ઉદય થવા દેવું, અને વિચાર અખંડ રાખો, માનને ખોટો ફૂટવા જ નહીં દો. ભક્તો એક વાત બહુ સ્પષ્ટ છે, ગુણ છે ને એકલા નથી આવતા, લખી રાખજો. ગુણ છે ને એકલા નથી આવતા, એ ભેગું ભેગું માન લેતા જ આવે. જેમ પોદળો આવે ને તો ભેગું ધૂળને લેતો આવે ને, એમ ગુણની સાથે સાથે માન ભેળું ભેળું આવે. કોઈ પણ ગુણ આવે એટલે ભેગું ભેગું માન આવે. એ આવે તો છે, હવે એ તો નેચરલતા છે. સમજણ? એ નેચરલતા છે, એ તો એની માટે કોઈ વિકલ્પ નથી. પણ વિચાર પોતે રાખો એ પોતાના હાથની વાત છે. એટલે ગુણ જયારે આવે, કઈ ગુણ ને ન રોકે, કઈ માન આવે એટલે પછી ગુણ નો લાવે એવું તો કઈ થાય નહીં. ઘણી ફેરી ભૂલ કરે ને, શું કે ખબર, આપણે એમ કે હાલો સંસ્કૃત તમારે ભણા, તો કે ના ના નથી ભણવું, કેમ, તો માન આવી જાય. ભણીએ તો શું થાય, માન આવી જાય. સંગીત શીખવું તો ના, સંગીત નહીં શીખવું, કામ, તો માન આવી જાય. તો ઢ જેવા રહ્યો, વાત સમજાય જેવી છે. સંગીત નો શીખવું, ભણવું નહીં, એ વૈરાગ નથી, અણસમજણ છે. વૈરાગ તો એનું નામ. ગમે એવો મોટો વિદ્વાન થાવ, ગમે તેવો મોટો સંગીતકાર થાવ, ગમે એવો મોટો ગાયક બનવું, ગમે તેવો મોટો વક્તા બનવું, અને ગમે તેટલી મોટી પદવી પ્રાપ્ત થાય, તો પણ જિંદગીમાં કોઈ દાસત્વ પણ ન છોડવું અને માનનો અંકુર ન ફૂટવા દો, એનું નામ વૈરાગ. અને સીજી મારે એવું નથી કરાયું, નહીતર બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ, કે જેવા તેવા વિદ્વાન, ગોપાળાનંદ સ્વામી. એટલે મારો કહેવાનો મતલબ, ગુણ, ગુણને નહીં ધક્કો મારો તમે, ગુણની અંદર એટલે દોષને જ ધક્કો મારો. ગુણને ધક્કો મારશો તો બહુ મોટી નુકસાન જશે. વિહારીલાલજી મારે તો એમ લખ્યું કે જે સંપ્રદાયમાં વિદ્વાનો નહીં રહે એ સંપ્રદાય એક દાડો ભાંગીને ભૂકો થઈ જશે, એમ હરિલાલ મૃતની અંદર લખ્યું. એમ એ સંપ્રદાય કાયમને માટે જીવંત રહેશે જે સંપ્રદાયની અંદર વિદ્વાન પુરુષો હશે. કારણ કે પ્રતિસ્પર્ધી જ્યારે આવશે ને જ્યારે પ્રશ્ન કરશે, સંપ્રદાયમાં વિદ્વાન સંતો જો નહીં હોય તો તે દાડાનો ઉત્તર નહીં થાય, અને ઉત્તર નહીં થતાની સાથે અંદરથી ભાંગી પડશો અને સંપ્રદાય ભાંગીને ભૂકો થઈ જશે. વિદ્વાનની તો કેવી કિંમત. આધારનો સમય ગ્રંથમાં તો એમ લખ્યું, મહારાજ કે કોઈ ભણતું હોય અને એની કોઈ સેવા કરે તો મારી અખંડ મૂર્તિ ધારતો, એના કરતાં વિશેષ રાજી થાવ છું, વિશેષ રાજી થાય. એટલે ગુણને જિંદગીમાં ક્યારે ધક્કો નહીં મારો, પણ ગુણની અંદર આવતું જે દોષ છે એને ઠોઈ રાખો, એને ઠોઈ રાખો. પ્રવૃત્તિને તમે ધક્કો નહીં મારો સારી પ્રવૃત્તિ, પણ સારી પ્રવૃત્તિ કરવા જતા તમને તો દોષ પ્રવેશ કરી જાય, એ દોષને ધક્કો મારો, દોષને ઠોઈ રાખો, સમજાણું. અને દોષને તમે ઠોઈ રાખશો તો જ તમે ભગવાનને રાજી કરી શકશો, ને તો માનો કે તમારી દોષ નો આવ્યો ને ગુણે નો આવ્યા, સમજાણું તમને, દોષ નો આવ્યો ગુણે નો આવ્યા, તો અર્થ શું જીવનો, ભગવાનની પ્રસન્ન કરવાનો અર્થ શું. એટલે ગુણની અંદર દોષ આવવાની શક્યતા બહુ છે. ફરીને કહું છું, એકલા ગુણ નથી આવતા, ભેગો ભેગો અહંકાર કસડાતો જ આવે, કસડાતો જ આવે છે, એને ઠોઈ રાખવો પડે. પોતે એટલો કેપેબલ ન હોય તો કોઈને કહી રાખવું પડે કે જરા કે મને અહંકાર ફૂટે તો મને કહેજો, ધગજો, વઢજો, ભરસભામાં તડકારજો, એમ કહી રાખવું પડે. પણ મારી અંદર કે દોષ ના આવે. અને પાછું હોય કેવું ખબર, ઘણી ફેરી આપણે આમ કરીને તો માન આવી જાય એમ કે, પછી કાંઈ કરે નહીં, અને તો અડાય તો નહીં, એવો થયો હોય બોલો તોય, એટલે તોય તું ને કાંઈ એક ગુણનો આવ્યો હતો તોય તું પણ અહંકારનું પૂતળું થઈ ગયો, તોય થઈ ગયો, સમજાણું. કારણ કે હવે બેસાવો તને, શું થયું અને બેસાવ, આપણે અંદર તું કાંઈ છે એટલે ક્યાંથી માન આવવાનું, ઉલટાનું માનને મોકો મળી ગયો, એટલે સાવધાન બેઠો હતો, સમજાણું. જેમ વાડ ન હોય ઘરને, અને પછી ઘરની અંદર હુતેલા માણસ સાવધાન રહેજો, આપણે વંડોને સાવધાન રહેવું, એટલે એ સાવધાન હોતા હોય તો સાવધાન હોતા હોય, જેથી કરીને ચોર ચકારને પ્રવેશ ન કરે, વંડો વાળી લે, પછી કે હવે આપણે ક્યાં ઉપાય દે, વંડો વાળ્યો પેલા ઠેકી ઠેકીને ઘરી જાય, એનું અનુસંધાન રહે નહીં. એમ ભક્તો ગુણ જ્યારે પ્રવેશ કરી રહ્યા ત્યારે પોતે સાવધાન કરો, ગુણની અંદર માન જો આવશે તો મારા ગુણ બધાય નકારા થઈ જાય, માટે સાવધાનો, એટલે દોષને પ્રવેશ કરવા દે. અને ઓલો તો હાવ બે સાવધાન, આપણે કાંઈ નથી થવાનું, એટલે ઉલટાનો દોષ પ્રવેશ કરી જાય. એટલે ક્યારેય પણ ભક્તો સારી વાતોનું ખંડન ન કરો, સારી વાતોનું ક્યારેય ખંડન ન કરો, સારું કાર્ય કોઈ પણ એનું ખંડન ન કરો, સારી વાતની અંદર ખરાબી જે પ્રવેશ કરી રહી છે એનું જ ખંડન કરો, સમજો. એનું જ મહારાજે પણ ખંડન ઓછું નથી કર્યું, પણ સારી વાતોનું ક્યાંય ખંડન ન કર્યું. મહારાજને એક દાડો વડતાલની અંદર એક સાધુએ કીધું, મારે કે મહારાજ અમે ગામડે ફરવા જઈએ છીએ ને, એટલે તમારી મૂર્તિ ભૂલાઈ જાય છે. શું કીધું, ગામડે ફરવા જાય એટલે મૂર્તિ ભૂલાય છે, એનો અર્થ શું થયો, એનો અર્થ કેવો થાય, માટે મહારાજ તમે અમને ગામડે બોલો તો, ગામડે એટલે મૂર્તિ ભૂલાય એટલે અર્થ શું થયો, મહારાજ અમને તમે ગામડે નહીં મોકલતા. તે મહારાજ શું કીધું ખબર, મહારાજ કે ગામડે જાઓ ત્યારે તમને મૂર્તિ ભૂલાઈ જાય તે જ, પણ અહીંયા કોને ના પાડે છે મૂર્તિ ધારવાની, અહીંયા ક્યાં અંબારો છે ત્યારે, સમજાણું. તમારે બાનું છે, સમજાણું, તમને બાનું છે નહીં જવા માટે, બાકી અહીંયા બેઠા છો ને અહીંયા ભૂલીને બેઠા તો એને કોને તમને ના પાડે? એમ ઘણી ફેરી જીવાત્માને પોતે દુખે પેટમાં અને માથું કૂટે એ પોઝિશન નિર્માણ થાય, પણ મહારાજ ના પાડે. એવું ન જ થવું જોઈએ. કેટલી સરસ વાત મહારાજ કરે, મારે કે અખંડ મૂર્તિ દેખાતી એવી પોઝિશન હોય તોય પણ ભગવાનનો ભક્ત સાવધાન બને. જો બે સાવધાન થાય તો એ લેવલે પહોંચ્યા પછી અહંકાર પ્રવેશ કરી જાય અને પોતે વર્ષોનો જે દાખલો કર્યો બધો પાણી મળી જાય. એટલે બહુ સરસ મહારાજ કહે છે, માટે ભગવાનનો ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પ્રકારનું માન ઉદય થવા દેવું નહીં. અને જો માન સહિત જ્ઞાન વૈરાગ્ય ભક્તિ હોય તો જેમ સોનું હોય અને તેમાં ભેગ ભળે ત્યારે તે સોનું પંદરવલું કહેવાય, અને તેથી વધતો ભેગ ભળે તો બારવલું કહેવાય, અને તેથી વધતો ભેગ ભળે તો આઠવલું કહેવાય. તેમ એ ભક્તને જ્ઞાન વૈરાગ્ય ભક્તિમાં જેમ જેમ અહંકારનો ભેગ ભળતો હોય તેમ તેમ એ ત્રણેય ઓછા થતા જાય. માટે માન રહિત જે જ્ઞાન વૈરાગ્યની ભક્તિ એ તો સોળવલા સોના જેવા છે, અને માન સહિત હોય તે ઉપરથી તો એને ઘણો શોભાડે પણ એના અંતરમાં જાજુ બળ હોય નહીં. ભક્તો એક બીજી વાત સમજા જેવી, ગમે એટલા સાધનો કર્યા પછી પણ જીવ બળને તો જ પામશે જો દાસત્વપૂર્ણ આવશે, એવું મહારાજ કહે છે. અહીંયા બહુ સમજાજો પોઈન્ટ, તમે ગમે એટલા દાખલો કરશો, તપ કરો, વ્રત કરો, ગમે એટલું કરો, પણ મહારાજ કે તમારા જીવમાં બળ તો આવશે, તમારી અંદર દાસત્વપૂર્ણ આવશે. તમારા મનમાં થશે દાસત્વપણાને અને બળને શું લેવા દેવા એમ, તો યાદ રાખજો દાસત્વ પણ આવશે એટલે બધાનો રાજીપો આવશે. મોક્ષના પથમાં બધાથી કોઈ જો શ્રેષ્ઠ પોઈન્ટ ઉપર બેઠેલો હોય તો રાજીપો છે. એટલે જો સરળતા જીવનની અંદર આવશે તો રાજીપો ઉતરશે, રાજીપો જો ઉતરશે બધા એનો તો સહેજે જીવમાં બળ આવશે. અને મહારાજે મધ્યના 63માં વચનામૃતની અંદર બહુ સરસ વાત લખી, મહારાજ કે જેનો જીવ અતિશય બળને પામે એને ભૂંડું સ્વપ્નુંય ન આવે. એ વાત તો લખી પણ તરત મહારાજને પ્રશ્ન કર્યો, પણ મહારાજ એ જીવને બળ પમાડવાનો ઉપાય શું? તો મહારાજ કે ભગવાનને ભગવાનના ભક્તની સેવાએ કરીને રાજી કરે એટલે જીવ બળને પામે. સમજાય? એટલે મહારાજની એક એ વાત તમે આમ જોવો ને તો ક્યાંય તમને ઉથડક જોવા ન મળે. આમ એક પછી એવો હાંધો થયેલો હોય, હાકડ થયેલી હોય કે હૃદય હા પાડી દે કે મહારાજ આમ વાત હળંગ એવી રીતે કરતા હોય કે મોક્ષમાં ક્યાંય વિઘનનો. અહીંયા મહારાજ એ જ વાત બતાવી રહ્યા છે. બોલો કેટલી સરસ વાત મહારાજ કહે છે. માટે મહારાજ કે માન રહિત જે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તે તો સોળવલ્લા સોના જેવા છે, માન સહિત હોય તે ઉપરથી તો એને ઘણો શોભાડે, ઉપરથી ઘણો શોભાડે, કારણ કે તપ વ્રત બીજા ત્રીજા સાધનોથી ઓહો ઓહો કેટલું કરે કેટલું કરે કેટલું કરે થાય ને, એટલે ઉપરથી બહુ શોભાડે, પણ એના અંતરમાં જાજુ બળ હોય નહીં. એના જીવમાં બળ આવે, યાદ રાખજો, જેને ભગવાનનો ખૂબ મહિમા છે, ભગવાનના આચાર્યમાંનો ખૂબ મહિમા છે, ભગવાનના ભક્તનો ખૂબ મહિમા છે, અને ભગવાનના સંતનો અને ભક્તનો ખૂબ મહિમા છે, એના જીવમાં બળ આવે. હું સાધન નિષેધ નથી કરતો, યાદ રાખજો, સાધન તો ખૂબ કરજો, પણ એ સાધનની સાથે આ વસ્તુ જો નહીં મળે તો ફળશ્રુતિ નહીં મળે. જીવ જોમને તો જ પામશે જો બધાનો રાજીપો જીવમાં ઉતરશે, અને રાજીપો ત્યારે ઉતરે જ્યારે આપણને મહિમા. એટલે સ્વામી વાત તમને કે સ્વામી કે બધા હોઈ ગયા છે અને પોતે રાતે બેઠો બેઠો માળા ફેરવે છે, શું કરે છે? માળા ફેરવે, એટલે એનું ફળ થવું જોઈએ ને, કે ન થવું જોઈએ? સ્વામી શું લખ્યું? પણ એના મનમાં જો સંકલ્પ ઉઠે કે બધા હોઈ ગયો માળા ફેરવું છે, એટલે એનો મતલબ હું થયો? પોતાનો અહંકાર પ્રવેશ કરે એની તમામ માળા ફેલ. શું લખ્યું? એની તમામ માળા ફેલ. બધા સુઈ ગયા છે ને પોતે બેઠો બેઠો વાંચે છે, બે શબ્દ લખ્યા, અને એના મનમાં સંકલ્પ થાય બધા હોઈ ગયા હું બેઠો બેઠો વાંચું છું, તેનું જે ફળ થયું સમ કે બધું ફેલ. શું કામ ફેલ થયું? અહંકારે પ્રવેશ કર્યો. એટલે અહંકારે પ્રવેશ કર્યો એટલે પોઝિશન કેવી થાય ખબર નથી, એટલે ઘણા બધા લોહીનું પાણી થઈ જતું, પછી બાટલો ચડાવે, બાટલો ચડાવે એટલે દિવસ બે દિવસ પાંચ દિવસ પંદર દિવસનો કેફરે વળી પાછો ફેલ, વળી પાછો બાટલો ચડાવે પંદર દિવસ કેફરે વળી પાછો ફેલ. એમ ભગવાનના ભક્તનો જો મહિમા ન હોય અને પછી સાધન કરે છે જેથી કરીને અહંકાર પ્રવેશ કરે, એટલે ગમે એટલો દાખલો કર્યા પછી પણ એ ફેલ ફેલને ફેલ જ થતો રહે છે. સફળ તો એ જ થાય કે મહિમાની સાથે એ તમામ સાધનો કરે. સાધનો કરવા કાંઈ જેમ તેમ વાત નથી, સાધનો કરવા એ કાંઈ જેમ તેમ વાત નથી. સાધન કરવા માટે દેહને સીધા કુહાડા નાખવા પડે અને સીધા ઘા જ પડે ને ત્યારે સાધનો થાય ને. કેમ નામ થાય, એમનો દાખલો થાય, ઓ આ જગતને હજી ત્રણ ફીલા રોટલા જ આપડે તને આપણે નકોરડી નિર્જળા કરવી હોય તો કઠણ તો ખરું કે નહીં? શું કહો, કઠણ તો ખરું કે નહીં? જગતના જે આ દિવાળીની મોસમમાં ક્યાંય ના ક્યાંય ફરવા નીકળી ગયા હોય અને આપણે પલોઠી વાળીને બેઠું રહેવું પડે, કઠણ તો ખરું કે નહીં? હે, બધું કઠણ છે ને, પણ યાદ રાખજો આ બધાય કઠણ કરતા કઠણમાં કઠણ અહંકારનો ત્યાગ કરવો ઇથની કઠણ છે. એમ હું નથી કહેતો સ્વામી વાતમ લખ્યું, સ્વામી હું લખ્યું ખબર? સ્વામી કે મહારાજે કીધું છે કે કઠણમાં કઠણ તે શું? તો મારીની અખંડ મૂર્તિ દરવ્ય કઠણ છે, પણ અમે તો એમ માનીએ છીએ. પછી હું બોલ્યા, એના કરતા પણ અનુવૃત્તિમાં રહેવું એનાથી ને કઠણ છે. એટલે અનુવૃત્તિનો અર્થ શું થયો? અહંકાર વગાડીને વર્તવું એનાથી ને પણ કઠણ છે. એટલે સર્વે સાધન કઠણ છે, પણ એના કરતા પણ અહંકારથી પર થવું એથી ને કઠણ છે. અને યાદ રાખજો, બધાય સાધનો રાજી કરી શકે, બધાય સાધનો ભગવાન કે ભગવાનના સંતો આચાર્ય લાલજી મહારાજ ભક્તો બધાને રાજી કરી શકે, બધાય સાધનો રાજી કરી શકે, પણ બધાય સાધનો કરતા દાસતો પણ વધારે રાજી કરી શકે. સ્વામી પણ વાતો લખ્યું, સ્વામી કે સૂતો સૂતો ખાય પણ ભગવાનને ભગવાનના સંત કે ભક્ત એનું ક્યારે ઘસાતું ન બોલે, એનો મહિમા હોય તો સ્વામી કે આખી જિંદગીને હૂતો હૂતો ખાઈને તને પાલવું, અને એ વિને આ બે મંદિરનું કામ કરે તો સ્વામી કે મને ન પોહાય. એ હું વાત બતાવી કહો. એટલે તમે આમ મહારાજની એક મોટા સંતોની વાત તમે જોશો ને તો આમ 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 એવો હંધેવાળો જોવા મળશે, એટલું બધું જોઈન્ટ જોવા મળશે. અને ભક્તો, આમાંય પણ આપણને એમ હા પડી જાય, આમાં આપણને હા પડી જાય, ખરેખર વાત એમ જ છે તો જીવન બદલી હોય તેને જાય, અને હા ન પડે તો આ બધી વાત તો કેવી છે ખબર છે? યાદ રાખજો, બીજા દોષને અડી હગાય, માનને અડી જ ન હગાય. સમજાય છે તમને? માનને અડી જ ન શકાય, અને માનને અડવા જાય એટલે ભડાકો થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત અડવા ગયા હરખા પટેલને, પટેલ જરા પગ ધોતો ભડાકો થઈ ગયો, ગયા ગયા હજી નથી આવ્યા. એટલે માન વસ્તુ એવી છે, કાં તો ઈસ પાર ને કાં તો ઉસ પાર. શું થાય? ઈસ પાર. એટલા માટે મહારાજ કે કામી તો ગ્રસ્થની પેટે પણ સત્સંગમાં નિભ્યો જણાશે, નિભ્યો જણાય, પણ માની તો જરૂર પડી જતો જણાશે, ભડાકો જ થાય. જો ખરો મોક્ષનો ખપ હોય અને વાતને સમજી જાય તો પોતે જે ગુણ છે એને છગ છડાવી શકે, અને જો ન સમજે તો ન સમજાય તો મોક્ષમાંથી પડી પણ જાય. એટલે બહુ સરસ વાત મહારાજ કહે છે. પણ એના અંતરમાં જાજુ બળ હોય નહીં. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ 50 કોટી યોજન પૃથ્વી તે સમુદ્ર પર્વત અને સર્વે ભૂત પ્રાણી માત્ર તેનો આધાર છે, માટે ઘણી બળવાન જણાય છે, અને તે થકી જળ વળી ઘણું બળવાન જણાય છે. જે જળને વિશે પૃથ્વી છાણાની પેટે તરે છે, અને જળ થકી તેજમાં ઘણું બળ જણાય છે, અને તેજ થકી વાયુમાં ઘણું બળ જણાય છે, અને આકાશનું તો કાંઈ બળ જણાતું નથી, પણ આકાશ સર્વથી બળવાન છે, કાં જે એ ચારેનો આકાશ આધારરૂપ છે. તેમ માન રહીત જે એ ભક્તના જ્ઞાન વૈરાગ્યન ભક્તિ તે આકાશ સરખા બળવાન છે. કેટલું કીધું, પૃથ્વી ઘણી બળવાન જણાય, પૃથ્વી કરતાં જળ તેજ વાયુ બધા બહુ બળવાન જણાય છે, પણ આકાશને આગળ તમામ સામાન્ય છે. એ મારે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ વગેરે વગેરે અનેક સાધનો ઘણા બળવાળા જણાતા હશે, પણ દાસત્વ પણ છે આકાશને સ્થાને છે, એનું બળ જણાતું નથી. એનું બળ દાસત્વ પણ એનું બળ જણાતું નથી, પણ મહારાજ કહે કે એ જે બળ છે બહુ જબરું બળ છે. તેમ માન રહી જે એ ભક્તના જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તે આકાશ સરખા બળવાન છે. માન રહીત જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આકાશ સરખા બળવાન છે, માટે ઉપરથી તો જણાય નહીં, પણ નિર્માની ભક્ત તે સર્વથી શ્રેષ્ઠ છે. અને જેમ બાળક હોય તે દિવસ કાંઈ માનનો ગાઢ સંકલ્પ હોય નહીં, તેમજ સાધુને તો ગમે તેટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય પણ બાળકની પેઠે માન રહીત વર્તવું, ગમે એટલી પ્રતિષ્ઠા થાય તો પણ, બે શબ્દ મૂક્યા, પૂજા પ્રતિષ્ઠા ગમે એટલી થાય તો પણ બાળકની પેઠે માન રહિત વર્તવું. અને મોટા મોટા સંતો વર્ત્યા કે ન વર્ત્યા તમે વિચારો, કેટલા સરળ ગુણ છે. ગુણાતીતાન સ્વામીના કૃપાપાત્ર શિષ્ય બાલમુકુંદાસ સ્વામી એક દાડો ભજન કરતા હતા, એક સાધુની પડખે આવી અને કાનમાં ગાળી દઈ ગયો, બોલો કાનમાં બાળ મુકુંદા સમય જેવા મહાબ્રહ્મનિષ્ઠ સંતને કાનમાં ગાલ ઠપકારી, દેનારને ધન્યવાદ નહીં અને સાંભળનાર નેના કહેતા લાખ વાર ધન્યવાદ. બાળ મુકુંદા સ્વામી કે સાધુરામ તમે એને સાચવી છે કે મારે જરૂર નથી એટલે હું નથી રાખતો, તમે પાછી લઈ જાઓ. કેટલા લાલ પીળા નો થઈ ગયા, સમજાય તમને જેટલા નિર્માની છે ત્યારે એવા ગુણ આવ્યા છે ને, નિર્માની વિના ગુણ શોભે નહીં. ઘણી નથી કહેતા પાત્રતા હોય, પાત્રતા પાત્રતા શું, પાત્રતા એટલે શું, સરળતા ઈ જ પાત્રતા, સમજાણું, સરળતા ઈ જ પાત્રતા. પાત્રતા વિના કોઈ દી શોભે નહીં. મહારાજ કે સાધુનું જીવન તો કેવું છે, બાળક જ, બાળકને કેમ ઉપમા આપી, તો બાળક ટાટિયા પછાડતો હોય, એક ચોકલેટ દેખાડો એટલે સીધો દોર પાછો, અને સીધો તો થાય એના પછીનું છે ને એ સમજાય જેવું. શું સમજાય જેવું કોઈ કહેશો? આગલો જેને ક્રોધ કે આગલો એને જે વેર એની માનામ હાથ હાડલા તાણતો હોય અને થપાટું મારતો હોય, પણ ચોકલેટ એટલે બધું આગલું ભૂલી જાય, પાણી લૂંટ લીટાને જેમ કોઈ યાદ ન કરે કે પમદી તે મને આમ કર્યું હતું, તેમ કર્યું, ઓલું કર્યું, ઓલું કર્યું, પાણી લીટાને જેમ બધું જ ભૂલી જાય. અને મહારાજે પણ મધ્યના 27માં લખ્યું, મારે કે સાધુની પ્રકૃતિ આવી હોય, મહારાજ કે રેશની આંટી પડે ને પછી એ આંટી કાઢે જ નહીં તો એને કેવો જાણો, પાડાની પેટે ખાર રાખે. મહારાજ કે એનું કલ્યાણ થાય તો ન જ થાય. કેવો શબ્દ મૂક્યો! એટલે ભક્તો આપણે બધાને સમજવાનું કે આ સત્સંગ છે, ઘરે તમતા આંટી રાખવી રાખજો ને, કાંઈ વાંધો નહીં, એમાં આંટી રહે ને તો સારું. હમણાં નહોતું, કોનું આવ્યું હતું આણજી સંઘેડિયાનું? આણજી સંઘેડિયાનું આવ્યું? ના ના ના, કોનો ઘરભંગ મહારાજ કરાવ્યા? કાર્યાણી ને, હા કાર્યાણી ને અમરા ખાચર, હા સારંગપુરના, સારંગપુરના અમરા ખાચર. હા મહારાજ કેમ કીધું? ના ના, ગઢડા ના હતા, સારંગપુરના હતા, દૂધ લેવા ગયા ને દહીં લેવા ગયા સારંગપુરના અમરા ખાચર. મહારાજ શું કીધું? એ તમારે ભલે ને દહીંનું દૂધ થઈ ગયું પણ મારે એ જ કરાવવું હતું. એમ તો તમારા ઘરમાં આમ તેમ થઈ જાય એનો કોઈ વાંધો નથી, એટલે જોજો, હું એમ નથી કહેતો ઘરમાં તમે કુસમ પ્રગટ કરજો, પણ કદાચ દેહના સંબંધી સાથે બની શકે, ક્યારેક બાપ દીકરાનું ઓછું હોતું બન્યું અને દેહ પડી ગયો, ઘરવાળાનું ઓછું હોતું બન્યું દેહ પડી ગયો, તમને કેમ લાગે, નુકસાની જાય? અને બે માણસ બહુ જ બનતું હતું, બહુ બનતું હતું, બહુ બનતું હતું, દેહ પડી ગયો તો શું થાય? હે, સમજાય છે તમને? એટલે તમને આમ આમ સીધું કહે ને તો વહમું બહુ લાગે, પણ ઠાકોરજી કોક કોક ઉપર બહુ મોટી કૃપા કરે ને સમજાય તો છોકરા કયું કરે નહીં, અને પછી છોકરામાં આ છોકરા આવો, પણ હું તો કહું મારીની કૃપા થઈ તે ઉપાયથી ગઈ. માફ કરજો, ડાયા છોકરા એ સારી વાત છે, પણ ડાયા છોકરાને તારે સત્સંગ પાસે વાળજો. પણ તોય તમે એટલું હેત તો નહીં જ રાખતા કે મનમાં એમ થાય મારા દીકરા જેવો કોઈને દીકરો નહીં, તો ફરીને પાછો લેવડાવે ડાયો દીકરો, પાછો આવે ડાયો ઘરવાળો તો પાછો લાવે, બહુ ડાયા બહુ કર્યા કરા સ્વામી, જેમ કે એમ કરી દે આમ તેમ. સ્વામી વાતો મૂલે કહ્યું, સ્વામી કહ્યું તો બાંધેલો કુવસ નહીં બહાર નીકળવા દે. સ્વામી ત્યાં હું તે લખ્યું, સ્વામી કે માફ કરજો, હો સ્વામી લખ્યું એટલે કહું છું માફ કરજો, માફ કરજો એટલે માટે કેવું પડે, તમે ફરી શિબિરમાં ન આવો તો તન દી કાઢવાના પાછા, કાલે થેલા તૈયાર કરીને હાલતા થાવ. સ્વામી કે કુસંગીનું મળે એ ભાડિયો કુવો, અને સત્સંગીનું ઘરવાળું સત્સંગી દીકરી મળે એ બાંધેલું કુવો, એમ હું કામ કીધું? કારણ કે સત્સંગીનું ઘરવાળું તમે એ જ ગોતતા હો તો બાંધેલો કુવો કીધું. કામ કીધું? તો કે એ છે ને ડાયું બહુ હોય, ડાયું એટલે કયાગ્ર હોય, કયાગ્ર એટલે એમાં હેત બહુ થાય પાછું, અને પછી તો એવું હેત થાય, એવું હેત થાય તે શિબિરે ચૂકી જાય, બોલો હેતમાં હેતમાં એટલું બધું હેત થાય. હું કઈ ઘનશ્યામ નથી કહેતો, બધા એના મુજબ કરા છે આ તે બધા, એને ભાઈ કેમ ખાઈ છે પોર આખી શિબિરમાં આવવાના જ વાત કરે. ઓલું જરાક આમ તેમ હોય ને તો હેત બંધાય નહીં અને જીવ નિર્વાસનિક થાય. વાત તો એમ જ છે, પણ ભક્તો પછી માનો કયાગ્રુ હોય તો દેહ કરીને તો સમજી રાખવું, વાત છે તે સત્સંગ કરીને કે જો ભાઈ આ સંબંધ બધાય છે ને દેહના છે, આપણે આત્માથી અલગ છે એમ જરા સમજી સમજણ તો કરી જ રાખવી. આમાં હિંમત ભગત કરી રાખી ને, હિંમત ભગત એક દી હતું ને બેહાર્યો ચાર પાંચ વર્ષ એ કહે જો આપણે બાપ દીકરો છીએ ને આ લોકોના છીએ કે બાકી આપણે બે કાંઈ સંબંધ નથી, એક દોડે બે છૂટા પડી જવાના, અને તું છે ને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્ધીશ તો બાપ દીકરાનો સંબંધ સારો સાચો, અને જે સંતોના આચરણમાં જેમ કેમ કરે ત્યાં સુધી દીકરો, અને એ પ્રમાણે ન કરે તારે ને મારે કાંઈ લેવા દેવા નહીં કે તું દીકરો નું બાપ નહીં, એમ કરી રાખો તો વાંધો નહીં, એવી સમજણ કરી રાખવી પડે તો વાંધો ન આવે. બાકી તો નહીતર એ બધું આમ છે ને શાસ્ત્ર હકીકત ઓરિજિનલ વાત ઉપર જાય ને, ઓરિજિનલ વાત ઉપર તો ટક્કર જેટલી કઠણ છે. ઓરિજિનલ વાત ઉપર જઈએ, મહારાજ બહુ રાજી થાય શું કરે, ઓરિજિનલ વાત, ઓરિજિનલ વાત ઉપર જાઓ તો બધું લઈ લે, ધન દોલત ઇજ્જત છોકરાઓ, ઓરિજિનલ વાત ખરું ખોટું. એટલે એટલે સ્વામી કે જીભ જાલીને બોલી છે, હું હું વાત તમને લખ્યું જીભ જાલીને બોલી, જેમ છે એમ તો વાત કરાતી નથી એમ વાત છે. લો જો કે મહારાજ પછી એવું 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 કર્યું થોડુંક, પછી મારાને એમ થયું નહીં મળવા સેટિંગ આવે ને કર્યું તો મહારાજ જો ને એકવાર ગઢપુરમાં બિરાજતા હતા ને સંઘ એક આવ્યો અને મહારાજ લીમતોર નીચે સભા ભરીને બેઠા હતા, સંઘે આવીને કીધું મહારાજ દયા કરજો કૃપા કરજો દયા કરજો, એક પાર્ષદ પાછળ ઉભા ઉભા માંગણ ધરે બોલોમાં બોલોમાં માગોમાં ઓલ્યાન બધાને મને તું પણ તારા બાપનું શું જાય છે એમ ભાગ્યમાં. અને પછી જયારે એક બાજુ ગયા ને ત્યારે પાર્ષદ ને પકડે કે તારું શું જાતો તેમ માગતા હતા, તો અનુભવનું હતું એટલે કહેતો હતો માગવામાં કે હું આમ જ કરતો હતો રોજ માગી માગ કરતો, 400 વીઘા જમીન હતી ને 20 જણ હતા ઘરમાં, તે પડ્યા માંદા એક પછી એક એક પછી એક મળ્યા ટેલવા, અને બીમારીમાં દવા બધી જમીન મળી વેચાવ બે એકારી પૂરું થઈ ગયું કે એકલો વિધ્યો તે આ દયા કરી એવી કરાય કે માટે કહું છું બહુ માગો અમે. પછી મહારાજના મનમાં થયું આ મારું નહીં સેટિંગ આવે ને આમનું જો હાકશું ને, ઘણું બધું મહારાજને ફેરવું પડ્યું, ઘણું ફેરવું પડ્યું. મહારાજ શરૂઆતમાં તો લોજમાં જયારે હતા ને ભૂખા મીડા કાઢવા, રાતે 12 વાગ્યા પછી હોવાનું અને વહેલા હવાર 3 વાગ્યા જગાડે પછી ધ્યાનમાં બિહારે, અને ધ્યાનમાં બિહારે એમાં જોકું ખાને તડાક દેખાવાનું મહારાજ પેલું મારે, અને આવું જયારે થવા મળ્યું પછી મુક્તાનું અઠવાડિયું તો માન ટકરજી, મુક્તાનું સમય અઠવાડિયું માન ટકરજી, મારે કે મહારાજ આમનું જો હાલશે ને તો કોઈ સત્સંગમાં નહીં ટકે. ઓકે, એટલે મહારાજ જે નક્કી કર્યું એમાંથી ઘણું લો કરી નાખ્યું, બોલો ઘણું ઢીલું કર્યું મહારાજ નક્કી એવું જ કર્યું તો કે સાધુને આવી રીતે વર્તો અને ગ્રહસ્થને કંઈ રહેવા જ નથી દીધું એમ. પછી મારાના મનમાંથી માળો આમ નહીં હરખો હાલે, સેટિંગ નહીં આવે ને આ બધું આપણે જે કરવા એ નહીં થાય. પછી મહારાજ નક્કી કર્યું સારો મહારાજ કહે હવે સાંખ વિચારને અપનાવો, એમાં ખબર પડી એ સંસારમાં રહે ને બંગલામાં રહે ને ગાડીઓમાં ફરે પણ એ બધું ખોટું છે એવું નક્કી કરું, બસ એ માર્ગે હાલો અને એમાં હાલ્યું સમજણ એ સેટિંગ આવી ગયું તમારે. એટલે અત્યારે એ પ્રકરણ છે એટલે બહુ ચિંતા કરતા નહીં પાછા મારે, નતર એમ થાય હળી મારા રાજી થા શું થાય હવે, એટલે એ ઉપાયથી કરતા ને હવે ઓલું બીજું પ્રકરણ હાલે છે. કહ્યું તો કે મારા રાજી થાય ખૂબ આપે, મારા રાજી થાય ખૂબ આપે પણ સાથે એવી શુદ્ધ બુદ્ધિ આપે કે જેથી કરીને બધું આપ્યા પછી પણ એમાં પ્રીતિ ન બંધાય એવી મહારાજ કૃપા કરે એવું મહારાજ પછી શરૂ કર્યું. એટલે જો ને આ બધા કાલે આપણે કાલ ગયા તારથી ઉતારવા નીકળતા હતા ને તે ઓલે નીકળ્યા ગામના નીકળે એ કે આ સ્વામિનારાયણ નીકળી ગાડીઓ જદત કે અને કેટલી ગાડીઓ ઠઠ મારી દીધી ગયા, એ સ્વામિનારાયણની ગેરત હોય ને ભલામણા, આ તો સર્વોપરી ભગવાન સર્વનો ઉપરી તા બધાને બધાને ઉપરી કરી દીધા કો. પણ મહારાજ સાથે વાત ભૂલતા નથી, તમે આ ભલા મહારાજ તમે ઈચ્છા હતી ભલે પહોંચ્યા, તમે તમે ભલે ગમે એટલા સમૃદ્ધ થાવ પણ મહારાજ કે અહંકાર પ્રવેશ કરવા દેતા નહીં, ગમે એવો બંગલો કદાચ 5 કરોડનો બાંધો અને 25 લાખની ગાડી લાવો લાવો તમે તાર મહારાજ કે, પણ જોજો અહંકાર આવવા દેતા નહીં, જરાય પણ તમે મારા નિયમમાં ફેર પડવા દેતા નહીં, જરાય પણ તમે દેહાભિમાની થતા નહીં અને જરાય પણ સત્સંગથી દૂર તમે થતા નહીં, તો 5 કરોડનો બંગલો હશે અને 50 લાખની ગાડી છે તો તમને મોક્ષમાં વિઘ્નરૂપ નહીં થાય, અને જરા કે જો તમે આમ તેમ થયા તો કદાચ ગાડીની બંગલોની ઝૂંપડામાં રહેતા હશો પણ જરા કે જો અહંકાર પ્રવેશ કરશે તો મહારાજ કે ભાંગીને ભૂકો થઈ જશો મારા ધામ સુધી નહીં પહોંચાય, એમ સંતોને મહારાજ કે. ને તો આધાર સ્વામી ગ્રંથમાં લખ્યું મુક્તાનંદ સ્વામી કે રામાનંદ સ્વામી વખતે સંગીત નહોતું, સંતોને ભણાવવાનું નહોતું. રામાનંદ સ્વામી કે આ સંતોને ભણાવવાનું સંગીતને બધું બરાબર નહીં કે રજોગુણ બધો કહેવાય, પણ મહારાજે બધું ચલાવ્યું કે મહારાજે બધું ચલાવ્યું કે જેથી કરીને રજોગુણી લોકો પણ ખેંચાય અને સત્સંગમાં આવે અને સત્સંગમાં આવે પછી ભજન કરીને ભગવાનના ધામને પામે. મહારાજે પ્રકરણ ફેરવ્યું, પણ મહારાજ કે સંતો તમે ભણીને ગમે એટલા વિદ્વાન થાવ, ગમે એવા ગાયક થાવ, ગમે એવા સંગીતકાર થાવ, તમે પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધા કેવા કોઈ વિદ્વાન, કોઈ સંગીતકાર, કોઈ ગાયક, પણ એક એને કોટો ન ફૂટવા દીધો. બોલો, કોટો ન ફૂટવા દીધો. તોય દાસના દાસ આવ બને, હું તો છું ગણી નગણી નાર, તોય તમારી રે નગણી ન ગણી તમે એવી નારી, કેવા આમ ગુલામ બનાવી દીધા મહારાજ. એટલે કહેવાનો મહારાજ કે તમે તારે થાવ, તમે ગમે એટલી મોટપ તમારી અંદર આવશે, જેમ તમને મોટપ આવશે હું રાજી થાય, જેમ તે મોટા વિદ્વાન થશે હું રાજી થાય, જેમ તે મોટા સંગીતકાર થશે હું રાજી થાય, જેમ તે મોટા વક્તા બનો હું રાજી થાય, અરે જેમ તે મોટા ગાયક બનશે હું રાજી થાય, પણ એટલું તમે ધ્યાન રાખજો, અહંકારનો કોટો ફૂટવા નહીં દેશો. બસ એટલી તમે કૃપા રાખશો તો હું તમારી પર બધી જ કૃપા રાખીશ. એવો દિવ્ય સંપ્રદાય થાપ્યો. મારે કે ગમે તેટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય, પણ તેમ છતાં સાધુને તો બાળકની પેઠે વર્તવું. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ઇન્દ્રિય અંતકરણ ને પ્રાણ તથા જાગ્રત સ્વપ્ન સુષુપ્ત ત્રણ અવસ્થા તથા સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણ શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે એવું સત્સંગમાંથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે, તો પણ ઇન્દ્રિય અંતકરણ આદિ એક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન સ્મરણ કરતો તકો સંકલ્પને યોગ્ય કરીને દુખ્યો કેમ થઈ જાય છે? કેવું કીધું કે સત્સંગના અવલંબન કે ઇન્દ્રિય અંતકરણ બધા નાશવંત છે એમ જાણું છે, અને ભગવાનના સુખની પણ ખબર છે, બધા ખબર પડ્યા પછી પણ ઇન્દ્રિય અંતકરણને આધીન બની જીવ દુખ્યો કેમ થઈ જાય છે? પછીજી મહારાજ બોલ્યા છે, કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવ થાય છે ઇત્યાદિ અનંત પ્રકારની મોટે પામે છે તથા પરમપદને પામે છે, એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે થાય પામે છે, પણ ઉપાસના વિના કાંઈ વાત સિદ્ધ થતી નથી, માટે શાસ્ત્રમાંથી આત્માનાત્માની વ્યક્તિ સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળી જાણે જે હું આત્મા અનાત્માની વ્યક્તિ કરી લઉં એમ વ્યક્તિ થતી નથી, એ તો એ જીવને જેટલી પોતાના ઇષ્ટદેવ જે પરમેશ્વર તેની વિશે નિષ્ઠા હોય તેટલા જ આત્માનાત્માનો વિવેક થાય છે, પણ ઇષ્ટદેવના બળ વિના તો કાંઈ સાધન સિદ્ધ થતું નથી. કેટલું મારે કીધું, કોઈ સિદ્ધ થાય, કેટલા શબ્દો મૂક્યા, કોઈ સિદ્ધ થાય, કોઈ સર્વજ્ઞ થાય અને કોઈ દેવ થાય, દેવ એટલે મુક્ત સ્થિતિ પામી જાય, એ બધું મહારાજ કે ઉપાસનાના બળ વિના થતું નથી. આ જ વાત મહારાજ અમદાવાદના સાતમાં લખી, લખી કે ન લખી, મહારાજ પોતાના પુરુષોત્તમપણાની જોરદાર વાત કરી, અસંખ્ય શિવને, અસંખ્ય વૈકુંઠને, અસંખ્ય કૈલાસને, અસંખ્ય ગોલોક, એ બધાય મારા તેજે કરીને તેજાયમાન છે, મારા જમણા પગના અંગૂઠે કરીને જરાક પૃથ્વી ડગાવું, અનંત કરોડો બ્રહ્માની પૃથ્વી ડગમગવા માંડે, અને અમે અક્ષરધામમાં જઈને જોયું તો હું જ પુરુષોત્તમ છું, મારા છે બીજો કોઈ પુરુષોત્તમ દીઠો જ નહીં. મહારાજ કે એવી જ્યારે તમને હા પડે ત્યારે તમે પણ સર્વજ્ઞ બનશો અને સર્વ અંતરામી બની જશો, પણ મહારાજ કે આ બધું થયા પછી પ્રગટ નરનારાયણને કાંઈ જાણવા જ નહીં, એવી ભૂલ તો પ્રગટ એટલે પોતાની વાત કરે, પછી અમને તમે ગૌણ કરી નાખો એવું ભલાથન થવા દેતા નહીં. અહીંયા એ જ વાત કહે મારે કે ઉપાસના ને બળે જીવની અંદર તાકાત આવે છે, પણ તાકાત આવ્યા પછી, સામર્થ્ય આવ્યા પછી મહારાજ કે એની અંદર ઉલી વાત જ આકે જોજો, ભૂલ નહીં કરતા, લેશ માત્ર અહંકારનો કોટો ફૂટવા દેતા નહીં. અને ઉપાસનાનો જરૂરી નથી મારે એક પણ ગુણ ના આવે, અને જેને ગોપીઓના જેવી પ્રેમ લક્ષણ ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયા છે, અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો, જે ભગવાન તો ગોલોક વૈકુંઠ સ્વેદ્દી બ્રહ્મહોલ તેના પતિ છે, અને મનુ જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે, પણ એની મૂર્તિ છે તે ગોલોક આદિક જે પોતાના ધામ તેની વિશે એક એક નખમાં કોટી કોટી સૂર્યના પ્રકાશયુક્ત જણાય છે, અને મૃત્યુલોકની વિશે તો એ ભગવાનની મનુ જેવ મનુષ્ય ભગવાનની મનુષ્ય સેવા કરે છે, અને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે. મહારાજ કે જેને ગોપીઓના જે પ્રેમ લક્ષણ ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થઈ, એનો મતલબ મહારાજ કે કદાચ ઉપાસનાની બાબતમાં ખબર નહીં પડતી, પણ એ મારી સાથે અતિશય જેને પ્રેમ બંધાઈ જશે એને પછી આ મોટા કા મોટા એ ખબર નહીં પડતી, તો વાંધો નહીં આવે, હું કામ તો દેહને મૂકશે, પછી કદાચ બીજા ધામના અધિકારીને તેડવા આવશે તેમ કહે છે, આ નહીં, આ મૂર્તિ નહીં. બહુ પ્રસિદ્ધ વાત છે ને સંપ્રદાયની અંદર, આપણે બધા એ વાતથી વાકેફ છીએ. હાલોલ કાલોલની અંદર શેઠ લક્ષ્મીદાસ હતા, બહુ સારા હરિભગત, અને એનો અંતકાળ જયારે આવ્યો ને ત્યારે એ નરનારાયણ દેવ દર્શન દીધા, અને કીધું હાલો લક્ષ્મી શેઠ ધામમાં, તો ક્યાં ધામમાં, તો બદ્રિકાશ્રમ, તો માફ કરજો નારાજ નહીં થતા હું નહીં આવું, તો કેમ, તો હું તો સ્વામિનારાયણનો આશ્રય તું માટે અક્ષરધામમાં આવીશ, એ જતા રહ્યા. બીજે દારે શ્રીકૃષ્ણ ભગવાન દર્શન દીધા, હાલો લક્ષ્મી શેઠ ક્યાં, તો ધામમાં, ક્યાં ધામમાં, તો ગોલોકમાં, તો માફ કરજો ન્યા મારથી નહીં અવાય, કેમ, તો હું તો સ્વામિનારાયણ નો આશ્રિત, મારે તમારે મન નહીં ફાવે. અને ત્રીજે દિવસે મહારાજે દર્શન દીધા અને લક્ષ્મી શેઠ ને મહારાજ કે સાવાશ લક્ષ્મી શેઠ, હાલો અમારે પોતાના શેઠને આવવું પડ્યું. અને શેઠને તેડો, શેઠને જ આવવું પડે ને. હાલો અક્ષરધામમાં મારે કે મહારાજ હવે હાલો આવવા તૈયાર. મહારાજ કે સાવાશ, બબે કસોટી લીધી પણ તમે લેવાના નહીં. એમ પ્રેમી જે ભક્ત છે ને, બીજી કાંઈ ખબર ન પડે, બીજા ત્રીજા ગમે આવે ને તમે કે ભાઈ તમે તમારે નહીં મન પાય, મારે ઓલ્યા જોઈએ છે, સમજાણું. એટલે એને ઉપાસનાની ખબર નહીં પડે તોય મહારાજ કે ચાલશે, એ ભગવાનના ધામને જ પામશે. અને ભગવાન તો ગોલોક વૈકુંઠ સ્વેદ્દીપ બ્રહ્મહોલ તેના પતિ છે. અને મનુ જેવા જણાય તો પણ ભક્તના સુખને અર્થે, તે તો ભક્તના સુખને અર્થે જણાય છે. તમામ ધામના માલિક હોવા છતાં સામાન્ય જણાય તો ભક્તને સમાજ થાય એટલા માટે જણાય છે. અને એની મૂર્તિ છે તે ગોલોકાદિક જે પોતાના ધામ, તેની વિશે એક એક નખમાં કોટી કોટી સૂર્યના પ્રકાશયુક્ત જણાય છે. ગોલોકાદિક ધામની અંદર એટલે પુરુષોત્તમ નારાયણ છે એ અક્ષરધામમાં તો છે જ, પણ પોતાનું ઐશ્વર્ય, પોતાનું ભગવાન પણ જેમ મૂક્યું છે એવા માલિકો ગોલોકમાં કે વૈકુંઠમાં જ્યાં પણ બિરાજતા હોય ત્યાંય પણ એને એક એક રોમમાં કરોડો કરોડો સૂર્યચંદ્રનું તેજ જેવું તેજ જણાય છે. તો પછી પુરુષોત્તમ નારાયણ તો કેવા હશે? એટલે એવડા મોટા મહારાજ કેમ તમને મળ્યા છીએ. અને મૃત્યુલોકને વિશે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે અને દીવો કરે ત્યારે એની આગળ પ્રકાશ થાય છે. મનુષ્ય તન ધારણ કરે એમનું તેવું દીવીથી મારણ જોયા છે, દીવાથી જોયા છે. પણ એ તો સૂર્યચંદ્રાદિક સર્વને પ્રકાશના દાતા છે. અને ગોલોકાદિક જે ધામ છે તેની વિશે તો રાધિકા લક્ષ્મી આદિક જે પોતાના ભક્ત છે તેમ નિરંતર શિવે એવા જે ભગવાન છે. ગોલોકની અંદર રાધિકા લક્ષ્મીજી વગેરે વગેરે ભક્તો ભગવાનની સેવા કરે છે. અને જ્યારે બ્રહ્મહોલ અને જ્યારે બ્રહ્માનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન, જો ગોલોકની વાત કરતા કરતા કયો ટન મારી દીધો, આત્યંતિક પ્રલય જ્યારે થાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે, બાકી કાંઈ રહેતું ને તેને તેના 38 પ્રમાણે આત્યંતિક પ્રલય થાય ત્યારે હું મારું ધામ અને મારા મુક્ત રહેશ, બાકી કાંઈ રહેતું નથી. અને પછી સૃષ્ટિ રચવાના સમયે પણ પ્રકૃતિ પુરુષ દ્વારા કરીને અનંત કોટી બ્રહ્માંડો ને એ જ ભગવાન ઉપજાવે છે. કયા ભગવાન? અક્ષરધામના અધિપતિ. જો ફરી નજર લેજો, જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન, કેવું લીધું, આ પ્રગટ ભગવાન તે જ રહે છે, અમે જ રહીએ છીએ, બાકી કાંઈ રહેતું નથી. અને પછી સૃષ્ટિ રચવાના સમય ફરીને જ્યારે સર્જન કરવાનું થાય તે સમયે પણ પ્રકૃતિ પુરુષ દ્વારા કરીને અનંત કરોડો બ્રહ્માંડોને એ જ ભગવાન, ક્યાં, આ પ્રગટ એ જ ભગવાન ઉપજાવે છે. એવી રીતે ભગવાનનો મહિમા વિચારો એ જ આત્માનાત્માના વિવેકનું કારણ છે. મહારાજ કે આ વાત તમને સમજાય તે દાડે આત્માનાત્માની વ્યક્તિ થશે. અને જેટલી એ ભક્તને ભગવાનના મહાત્મ્ય સહિત ભગવાનને વિશે નિષ્ઠા છે તેટલો જ એ ભક્તના હૃદયમાં વૈરાગ આવે છે. મહિમા સહિત ભગવાનમાં જેટલું ઉજવણ થશે એટલું જગત નાશવંત દેખાશે ને ભગવાનમાં પ્રીતિ થશે ને વૈરાગ આવશે. માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું જ બળ રાખવું, બીજા સાધનના બળને તજીને. એનો મતલબ કોઈ એમ માને કોઈ આમ તપ કરું, વ્રત કરું, દાન કરું અને ધામમાં પહોંચી જાઓ, મહારાજ કે એ વાત ખોટી. પોહા એટલા સાધનો કરશો, એકલા સાધન તમને મારા ધામ સુધી પહોંચાડી શકશે નહીં. તમારા સાધનો તો સફળ થશે, સભી જ બનશે, મારી ઉપાસના સર્વોપરી તમારી દઢ હશે, મારી સર્વોપરી ઉપાસના દઢ થશે. પછી એકડાની પછી જેટલા મીંડા વાળો એટલી અનેક ગણી કિંમત વધતી જાય. એકડા પછી એક મીંડું થાય, 10 થાય, 2 થાય, 6 થાય, 3 થાય, 1000 થાય, પણ ક્યારે તો એકડો થાય. પછી એમ અમારી ઉપાસના સ્વરૂપરી દ્રઢ થયા પછી તમે તપ વ્રત જે કાંઈ કરશો એનું અનેક ગણું તમને ફળ મળશે. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે ગમે તેઓ પાપી હોય ને અંત સમયે જો તેને સ્વામિનારાયણ એવા નામનો ઉચ્ચાર થાય તો તે સર્વે પાપ થકી છૂટીને બ્રહ્મહોલની વિશે નિવાસ કરે. તો જે એ ભગવાનનો આશ્રિત હોય તે ભગવાનના ધામને પામે એમાં સો સંશય છે. ગમે તેવો પાપી હોય અંતકાળે એના મુખમાંથી સ્વામિનારાયણ નામનો ઉચ્ચાર થાય તો મારે એના તમામ પાપો બાળીને ખાક કરીને મારું ધામ આપી દઉં છું, આટલો મહિમા. પણ ભગવાનના ભક્તો અહીંયા જરાક એક સાવધાની આપી દઉં. આમાં મહારાજ કે ગમે તેઓ પાપી હોય અને અંત સમય એક સ્વામિનારાયણ નામ બોલે તો એના તમામ પાપને બાળીને ખાક કરી દઉં. આ મહિમાને સાંભળીને પછી થતો આપણે કેટલું ભજન કરીશ, માટે હવે આપણે ગમે એમ વર્તીએ તો વાંધો નહીં, તો લાલબત્તી સમજાય તો મહારાજ માફ ન કરે. પણ ભક્ત ભગવાનનું ભજન કરી રહ્યો છે અને ખૂબ મારનું ભજન કરે છે, મારે રાજે કરો ખૂબ દાખલો કરે છે. અને મહારાજ કે પછી એનાથી કાંઈ જાણે અજાણે એ ભૂલ થઈ હશે તોય મહારાજ કે એનું માફ કરી દઈશ. અથવા તો ખૂબ ભજન કરનાર, માનો કે એને બીજું કોઈ જ્ઞાન નથી, બીજું કોઈ પ્રકારનું જ્ઞાન નથી, અને કોઈક ભગવાન કે કોઈક સંતના મુખે એને સાંભળ્યો છે કે સ્વામિનારાયણ ભગવાન છે, અને આપત્તિમાં ભીડાણો કાળને ભાળી ગયો, અને ત્યારે જ એના મુખમાં સ્વામિનારાયણ નામ નીકળી જાય તો એનો બેડો પાર થઈ જાય. સ્વામિનારાયણ નામનો પાવર તો એ છે જ, પણ અંતકાળે એ સ્વામિનારાયણ નામ આવવું ઘણું કઠણ છે. માટે અંતકાળે નામ લેશું તરી જશું એ વાયદે રહેવો નહીં. અંતે યામતિ સાગતિ, એનો મારે અદ્ભુત અર્થ કર્યો મહારાજ કે અત્યારે જે મતિ એવી અંતે ગતિ થશે, અત્યારે તમે બધામાંથી ઉખડી ગયા હશો, નિર્વાસનિક થઈ ગયા હશો, તો છેલ્લે નામ બોલાય તો ભલે અને ન બોલાય તોય ભલે મારા ધામની જ તમને પ્રાપ્તિ થશે. એમ મહાત્મા સમજીએ તે સારું. જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું. મારે કે સત્સંગ કરીને ઉપાસનાનું બળ દિવસે દિવસે વૃદ્ધિને પમાડો. આજ વાત મધ્યાહન 13માં કે ગમે તે વાત કરો પણ આ વાતનું બીજ તો તમે લાવજો, આ વાતને નવીન નવી રાખજો, આ છેવી કાલ રાખજો, જીવન પર્યંત રાખજો, આ વાતને ક્યારે ભૂલશો નહીં, આ વાત ભૂલ્યા જેવી નથી. કઈ વાત? મહારાજ સર્વોપરી છે, સર્વોપરી છે અને સર્વોપરી છે. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 56મું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.